સંવત 1876 ના ફાગણવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચાના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે પોટાને વિશે ઢોલિયા ઉપર બિરાજમાન હતા ને હીરકોરનું શ્વેત ધોત્યું મસ્તકે બાંધ્યું હતું ને શ્વેત પછેડી ઓઢી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો ને કંઠમાં શ્વેત પુષ્પના હાર ધારણ કર્યા હતા ને શ્વેત પુષ્પના તોરા પાગમાં ડાબી કોર લટકતા હતા ને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. વાલા ભક્તો, ભગવાનનું જે દિવ્ય સ્વરૂપ એ કેવું શોભતું હતું, તો આપણે મનની અંદર પરમાત્માના આ સ્વરૂપનું જો ધ્યાન કરીએ તો ભગવાન દાદા ખાચરના એ દરબાર ગઢની અંદર વાસુદેવ નારાયણના મંદિરની સામેના ભાગમાં જે અક્ષરમુક્તના સ્વરૂપ જેનું કહેવામાં આવે છે એવો લીમ વૃક્ષની નીચે ઓટા ઉપર ઢોલીઓ નાખીને બિરાજમાન છે. હીરકોરનું શ્વેત ધોત્યું મસ્તકે બાંધ્યું છે, એટલે કે માથે પાગની જેમ પાગની જગ્યાએ આજે ધોતીને પછેડીને બાંધેલી છે. શ્વેત પછેડી ઓઢી છે, શ્વેત ખેસ પહેર્યો છે અને કંઠમાં પણ ચંપો, જુહી, મોગરો વગેરે શ્વેત જે પુષ્પ તેના હાર ધારણ કર્યા છે અને એ જ શ્વેત પુષ્પના તોરા તે પાગની અંદર ડાબી કોર લટકતા હોય એવું સુંદર મહારાજનું સ્વરૂપ એ દેખાઈ રહ્યું છે, દર્શન દેવ રહ્યું છે. અને તેવા ભગવાનના સ્વરૂપની સન્મુખ દેશ દેશના મુનિઓ, હરિભક્તો વગેરે એકાગ્રચિત કરીને ભગવાનના મુખે શ્રવણ નીકળતા શબ્દોનું શ્રવણ કરવા ત્યાં બેઠા છે. આપણે પણ આપણી મનની વૃત્તિઓને એ ભગવાનના સ્વરૂપની અંદર, એ સાનિધ્યની અંદર પૂરવીએ અને ભગવાન શ્રી હરિના મુખે નીકળેલા શબ્દોનું રસપાન કરીએ. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કામ, ક્રોધ, લોભ તથા ભય એમને યોગે કરીને પણ ધીરજ ડગે નહીં તેનો શો ઉપાય છે? વાલા ભક્તો, ઘણી વખતો ભક્તો અમને કહેતા હોય છે કે વચનામૃતનું જ્યારે અમે અહીંયા પાઠ કરતા હોઈએ ત્યારે ઘણા ઊંડાણની અંદર વિસ્તૃતતાથી સમજાવવા અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. જેને વચનામૃતનો યોગ છે અથવા તો જેને તત્વજ્ઞાનની અંદર રૂચિ છે એને તો આ પ્રક્રિયા સહજ લાગે, સારી લાગે, કારણ કે એને ઊંડું જ્ઞાન જાણવા મળે. પણ ઘણાને એટલું ઊંડું તત્વજ્ઞાનનો યોગ ન હોય, સ્વભાવ ન હોય, તો એને એમ લાગે કે આટલું બધું ઊંડાણથી કેમ આપણે આની અંદર ઉતરીએ છીએ. પણ એક વાત બહુ સમજવા જેવી છે વાલા ભક્તો, કે આ જે ભગવાન શ્રીએ આપણા ઉપર જે કૃપા કરીને આપણને જ્ઞાન આપ્યું છે, ગઈ વખતના વચનામૃતની અંદર એક વાત આપણે બહુ સુંદર રીતે સમજ્યાતા, વાસનાનું વચનામૃત જે આપણે ગઈ વખતે સમજ્યાતા કે એ કેવું, એની શક્તિ કેવી છે, તો ભગવાને એમાં સમજાયું કે સિદ્ધ દશાને પામેલા હોય તો પણ જો જરાક એવી જો વાસના રહી ગઈ હોય તો ત્યાંથી પરાભવ કરીને જીવાત્માને તાણીને પાછો વાસનામાં નાખી દે છે. એનો અર્થ કે એક નાની એવું જો ક્ષતિ હોય, ભૂલ હોય, તો પણ મોટું વિઘ્નનું સ્વરૂપ થાય છે. તો આપણે જ્યારે વચનામૃતનું રસપાન કરીએ છીએ તો વચનામૃતની અંદર જો ઉતાવળની અંદર સમજવા પ્રયત્ન કરીએ અને સમજણની અંદર, દ્રઢતાની અંદર નાની એમથી જો કોઈ ભૂલ રહી જાય તો એ આપણને મોટું વિઘ્ન ન થાય, એટલા માટે આપણે થોડું વિસ્તારથી એની છણાવટ કરતા હોઈએ છીએ. એનું બીજું કારણ એ છે કે જેમ ભગવાન શ્રીએ એક વાત લખી કે શ્રવણ મનનને નિધિધ્યાસ, એના દ્વારા નિશ્ચયની દ્રઢતા થાય છે. દર્શન મનનને નિધિધ્યાસ, એના દ્વારા ભગવાનના સ્વરૂપને હૃદયની અંદર સ્થિર કરવામાં કરી શકાય છે. તો એ જ રીતે એકની એક વાતને જ્યારે રિપીટેડલી આપણે વારંવાર એનું વાગોળતા રહીએ, એનું શ્રવણ કરીએ, પછી મનન કરીએ અને નિધિધ્યાસ કરીએ, એ શબ્દોને વારંવાર ઉચ્ચારતા રહીએ તો એ શબ્દ આપણા હૃદયની અંદર દ્રઢ થઈ શકે. એટલા માટે આની અંદર ઊંડાણમાં ઉતરીને વચનામૃત સમજાવવા અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. પણ છતાંય આપણે પ્રયત્ન કરીએ કે દરેક હરિભક્તોને એમાં રસ જળવાઈ રહે એ રીતે વચનામૃતને આપણે રસપાન કરીએ. તો આજનો પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ મહારાજને સભાની અંદર પૂછ્યો છે કે કામ, ક્રોધ, લોભ તથા ભય એમને યોગે કરીને પણ ધીરજ ડગે નહીં તેનો શો ઉપાય છે? એટલે અહીંયા આગળ વાલા ભક્તો બે વાત સમજવાની કે ધીરજ ક્યાં ડગે છે, કોણી ડગે છે. તો સૌ પ્રથમ તો જે ભક્ત ભગવાનના શરણે આવ્યો છે, જેને ભગવાનના શરણાગતિની પ્રાપ્તિ નથી, એને આ સદ અને અસદની વિકતીનો ખ્યાલ નથી, એને માટે કામ, ક્રોધ, લોભ એ અંતરશત્રુ નથી પણ એના માટે એક સહજ સ્વાભાવિક પ્રાકૃતિક સ્વભાવ છે. આ અંતઃશત્રુ ક્યારે જણાય? કે જ્યારે એને વિવેક થયો હોય કે આ કામ, ક્રોધ, લોભ, મોહ આદિ જે અંતઃશત્રુઓ છે એ મોક્ષ માર્ગમાં બાધા બને છે. આવું જ્ઞાન થાય ત્યારે એને વિઘ્નરૂપ જણાય. એટલે આ પ્રશ્નની અંદર હવે જો સામાન્ય રીતે વાંચી લઈએ તો એનો અર્થ એટલો થાય કે કોઈને ક્રોધ આવે તો ધીરજ ન ડગે, કોઈને કામાવેશ આવે તો ધીરજ ન ડગે, કોઈને લોભ આવે તો ધીરજ ન ડગે. પણ એનો હેતુ નહીં સમજીએ. એ ધીરજ ન ડગવાની પાછળનું કારણ કે વિઘ્નરૂપ થાય છે. અને આ જ્ઞાન કોને થાય? જેને ભગવાનને પામવું છે. એટલા માટે હું પ્રશ્નની અંદર ઘણી વખત છણાવટમાં ઉતરતો હોઉં છું કે પ્રશ્ન જો વ્યવસ્થિત સમજાશે તો એનો ઉત્તર પણ એ ભાવની અંદર આપણે એને સમજી શકશું. હવે આ સ્વરૂપની અંદર મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે કામ, ક્રોધ, લોભ તથા ભય એમને યોગે કરીને પણ ધીરજ ડગે નહીં તેનો શું ઉપાય છે? એટલે પૂરા આ યોગ વિઘ્નરૂપ થાય છે એવું આની અંદર મર્મ રહેલો છે. કામ, ક્રોધ, લોભ અને ભય અહીંયા આગળ ચાર વાના બતાવ્યા છે. પણ આને સિદ્ધાંતના રૂપની અંદર જોઈએ તો તમામ અંતઃશત્રુની અંદર, માનથી લઈ, ઈર્ષાથી લઈ, તૃષ્ણાથી લઈ, તમામ અંતઃશત્રુની અંદર આ સિદ્ધાંતને લાગુ કરી શકાય. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્નની અંદર ચાર અંતઃશત્રુ બતાવ્યા છે, કામ, ક્રોધ, લોભ અને ભય. પણ આના ઉપરાંત પણ કોઈ જો અંતઃશત્રુઓ અથવા તો કોઈ સ્વભાવ જે વિઘ્ન બનતા હોય જેને કરીને ધીરજ ડગે છે એટલે સ્થિરતા ડગે છે, ધૈર્ય ડગે છે એટલે નિશ્ચય ડગે છે, ધીરજ ડગે છે એટલે માત્ર ઉતાવળો પણ આવું એવું નથી, પણ ઉતાવળ પણ આના આવવાના કારણે જે અવિવેક થઈ જાય છે. ઉતાવળ થવાનો પ્રશ્ન શું છે અહીંયા આગળ? ધીરજ ડગે એટલે ઉતાવળ સ્વભાવ થાય, અને ઉતાવળો સ્વભાવ થાય ત્યારે શું પરિસ્થિતિ નિર્માણ થાય? તો એના માધ્યમે કરીને જ્યારે જીવાત્મા વિવેક શૂન્ય થઈ જાય છે, અને એ વિવેક શૂન્યની અંદર જે ધર્મની મર્યાદા છે, જે જીવનની અંદર મર્યાદાનું પાલન કરવાનું છે, અથવા તો જે નિશ્ચય આશ્રયની અંદર હોવો જોઈએ, એ આશ્રયના દ્રઢીકરણની અંદર એને વિઘ્નરૂપ થાય છે, એટલે એ ધીરજ રાખવી આવશ્યક છે. સુખ દુઃખની અંદર સારો નરસો સમય આવતો હોય, જીવનની અંદર તડખાચાં આવતા હોય, પણ જેને ધીરજ હશે એને શ્રદ્ધા જળવાઈ રહેશે, અને શ્રદ્ધા જળવાઈ રહેશે તો એની જે પરમ પ્રાપ્તિ એવું જે પરમાત્માનો રાજીપો અને ભગવાનનું ધામ, એ ધામની અંદર નિર્બાધપણું રહેશે. એટલે અહીંયા આગળ આ સંદર્ભની અંદર પ્રશ્નને આપણે જો સમજીએ કે ભગવાનને પ્રાપ્તિની અંદર નિર્બાધપણું રહે એટલે કોઈ વિઘ્ન ના આવે, અને એવા વિઘ્નની અંદર ધૈર્ય જે ધીરજ છે એ એના માટે સ્થિરતા આપે છે, અને એવી ધીરજ સામાન્ય સંજોગોની અંદર રહે. પણ જ્યારે કામ, ક્રોધ, લોભ અને ભય આદિ જે અંતઃશત્રુઓ છે અથવા તો જે વિપરીત વિકૃત સ્વભાવ છે એનો જીવાત્માને યોગ થાય ત્યારે ધીરજ ડગી જાય છે, અને ધીરજ ડગે તો નિશ્ચયની અંદર, આશ્રયની અંદર અને પોતાની શ્રદ્ધાની અંદર વિક્ષેપ ઉભો થાય, અને એની અંદર અધર્મ અને અયોગ્ય આચરણ થઈ જાય, અને અયોગ્ય આચરણથી મોક્ષ માર્ગમાં બાધા ઉત્પન્ન થાય. એટલા માટે અહીંયા આગળ મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કે આ કામ, ક્રોધ, લોભ અને ભય એને યોગ્ય કરીને પણ ધીરજ ન ડગે, ધીરજ ડગે નહીં તેનો શું ઉપાય છે? એવું કંઈક મહારાજ અમને ઉપદેશ આપો કે સામાન્ય સંજોગોની અંદર આપના સાનિધ્યની અંદર, આપના મૂર્તિના, આપના વચનની અંદર અમને વિશ્વાસ રહે, પણ જ્યારે આવી વિપરીત પરિસ્થિતિ નિર્માણ થઈ હોય, કામ, ક્રોધ, લોભ, ભય આદિ અંતઃશત્રુ અથવા તો આપણને એવી પરિસ્થિતિનો સામનો થયો હોય, ત્યારે પણ આપના વચનની અંદર અને આપના શરણની અંદર અમારો અચળ નિષ્ઠા રહે એવી અમને ધીરજ આપો, એવી ધીરજ અમારામાં રહે એનો ઉપાય બતાવો. પ્રશ્ન સમજાણો? પ્રશ્ન સમજાણો હોય તો હવે આપણે આગળ ઉત્તર ઉપર જઈએ કે ભગવાનના વચનની અંદર અને ભગવાનના શરણની અંદર વિક્ષેપ ઉભો ન થાય. સામાન્ય સંજોગોની અંદર તો મહિમાની વાતો આપણે કરતા હોઈએ, પણ જ્યારે કામ, ક્રોધ, લોભ, ભય ઇત્યાદિ જ્યારે વિપરીત અને વિકૃત જ્યારે માનસની અંદર સંકલ્પો ઉઠતા હોય, એનો યોગ થયો, અહીંયા આગળ લખ્યું એમને યોગે કરીને, એટલે એનો જ્યારે યોગ થાય જીવનની અંદર, એવા અંતર્મનથી પણ સંકલ્પ ઉત્પન્ન થઈ શકે, એવા બાહ્ય સંઘથી પણ એવો સંકલ્પ ઉત્પન્ન થઈ શકે, એટલે કોઈ પણ કારણથી એનો યોગ થયો હોય, અંતર્મનથી પણ સંકલ્પ સ્પૂર્યા હોય કે બાહ્ય સંઘે કરીને, યોગે કરીને એનો યોગ થયો હોય, અને આવા અંતઃશત્રુઓ અથવા તો વિકૃત અને વિપરીત જે સંકલ્પો જ્યારે જીવાત્માને થાય ત્યારે ધીરજ ડગે નહીં, અર્થાત કે એવી પરિસ્થિતિની અંદર પણ ભગવાનનો નિશ્ચય અડગ રહે, ભગવાનના વચનની અંદર વિશ્વાસ અડગ રહે, એના માટેનો કેવો ઉપાય છે? ત્યારે મુક્તાનંદ સ્વામીના આ પ્રશ્નનો ઉત્તર ભગવાન શ્રી એમ સમજાવે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હું દેહ નહીં, હું તો દેહથી નોખો અને સર્વને જાણનારો એવો જે આત્મા તે છું. એવી જે આત્મનિષ્ઠા તે જ્યારે અતિશય દ્રઢ થાય ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ડગે નહીં. અહીંયા આગળ મહારાજે બહુ સુંદર ઉત્તર કર્યો, જોકે આત્મનિષ્ઠાનું સ્વરૂપ આપણે પૂર્વ વચનામૃતોની અંદર બહુ વિસ્તારથી સમજ્યા છીએ. એટલે આત્મનિષ્ઠાના સ્વરૂપની હું ઊંડાણમાં નથી પુનઃ ચર્ચા કરતો, કારણ કે આત્મનિષ્ઠાનું સ્વરૂપ એ આપણે પણ સમજ્યા છે કે દેહત્રય વિલક્ષણ નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, એવું જે પોતાનું સ્થૂળ સૂક્ષ્મને કારણ શરીરથી પર જેવો જે આત્મા એના સ્વરૂપને યથાર્થપણે જાણવું અને એ આત્મનિષ્ઠા એક વાતને આપણે સમજીએ કે આત્મનિષ્ઠા એટલે માત્ર બ્રહ્મ સ્વરૂપને જાણવું એટલું જ નથી, પણ બ્રહ્મ સ્વરૂપે જાણીને પરબ્રહ્મની અંદર મનને પોરવું આત્મનિષ્ઠા છે. એટલે આત્મનિષ્ઠા એટલે માત્ર આત્માને જાણવી એટલું જ નથી પણ આત્મ એને આત્મનિષ્ઠા શાસ્ત્રો કીધી છે. એ સમજણની સાથે અહીંયા ભગવાનથી નોખો એ સર્વને જો આત્મા છું એવી આત્મનિષ્ઠા તે જ્યારે ડગે નહીં. અહીંયા મહારાજે એક વાક્યની અંદર ઉત્તર આપ્યો કે કામ ક્રોધ લોભ ભય અને એના જેવા બીજા જે એવા અંતરશત્રુ અથવા તો પ્રકૃતિ સ્વભાવ હોય તે આપણને જેને એનો યોગ થાય ત્યારે ધીરજ ડગે નહીં, એના માટે આત્મનિષ્ઠા. આ ઉત્તરની અંદરથી બે વાત આપણને સમજવા મળી. જરા એને થોડી ક્ષણાવટ કરીએ પછી આગળ વધીએ. તો મહારાજે આત્મનિષ્ઠાને અહીંયા પ્રધાનપણે આપ્યું, પણ મહારાજે એનું વિશ્લેષણ બતાવ્યું કે હું દેહ નહીં, હું તો દેહથી નોખો અને સર્વને જાણનારો એવો આત્મા છું. આ સમજણને જીવાત્મા કેવી રીતે, કારણ કે એનો અર્થ એવો થયો કે કામ ક્રોધ લોભ ભય ઇત્યાદિ જે પણ અંતરશત્રુ અથવા તો પ્રકૃતિ છે સ્વભાવ છે, આ કોણા અવલંબને કરીને જીવાત્મા ઉપર હાવી થાય છે, આ નોખો કેમ કરવાનો? કારણ કે આ તમામ જે કામ ક્રોધ લોભ આદિ જે પ્રકૃતિક જે સ્વભાવ ગુણો હોય એ દેહ સંબંધી છે, અને દેહ સંબંધી જ્યારે જીવાત્મા દેહાધીન થઈને દેહાભિમાનની અંદર જ્યારે જીવાત્મા હોય ત્યારે એ જીવાત્મા પોતે દેહને અંદર ઓતપ્રોત થઈ ગયો છે, અને દેહની અંદર ઓતપ્રોત થઈ ગયો હોય એટલે દેહના જે ગુણ છે એ ગુણ જીવાત્મા પોતાના ગણી લે છે. જીવાત્માનું પોતાનું નિર્લેપ જે સ્વરૂપ છે, શાશ્વત સ્વરૂપ છે, એ સ્વરૂપની અંદર વિકાર રહિત છે, કારણ કે ત્રણે દેહ ત્રય વિલક્ષણમ, બ્રહ્મ સ્વરૂપનું જે સ્વરૂપ છે એટલે આત્માનું સ્વરૂપ છે એ કારણ શરીરથી પર છે એટલે માયાથી પર છે, અને એટલા માટે એને ગુણાતીત કહેવામાં આવે છે. એવું ગુણાતીત જે ગુણોથી અતીત છે, ગુણ નથી પર છે, તો એવું જે આત્માનું સ્વરૂપ છે, પણ એ આત્માનું સ્વરૂપ જ્યારે દેહ ભાવની અંદર રહેલું છે, એ દેહ ભાવની અંદર રહેવાને કારણે એ પોતે દેહાભિમાને કરીને દેહના યોગે કરીને દેહની અંદર ઉત્પ્રોત થઈ ગયો છે, માટે આત્મા પોતાના સ્વરૂપને પોતાના ગુણને નથી જાણતો પણ દેહના ગુણને પોતાના જાણે છે, અને દેહ ગુણને આધીન થઈ જાય છે, અને આધીન થઈ જાય છે ત્યારે એ દેહ ગુણ એ જીવાત્મા ઉપર હાવી થઈ જાય છે. હવે ધીરજ અને માર્ગ જે વિષય જવાનો છે, ગતિ કરવાની છે, આત્માએ કરવાની છે, શરીરની ગતિ તો સીમિત છે, શરીરની ગતિ પંચભૂતની યાત્રા છે. પંચભૂતનું શરીર પિંડ જ્યારે જીવાત્માને મળ્યું એ સંસારની અંદર આયુષ્ય ભોગવવા પૂરતું પંચભૂતના પિંડની આવશ્યકતા છે, કર્મ કરવા માટે પંચભૂતના શરીરની આવશ્યકતા છે, અને એની યાત્રા પણ એ જીવાત્માને યાત્રા જીવન યાત્રા એટલે કે આયુષ્ય ભોગવવા પૂરતી સીમિત છે. આયુષ્ય જીવાત્મા ભોગવી લે, શરીરનો ત્યાગ કરે એટલે શરીર પંચભૂતનું બનેલું શરીર એ પંચભૂતની અંદર પુનઃ વિલીન થઈ જાય છે, એટલે શરીરની આયુષ્ય છે એ આવડતા એ માત્ર યાત્રા પૂરતી છે, પણ ગતિ જીવાત્માની છે. અહીંયા આગળ જે ધીરજની વાત છે એ આત્માના ધીરજની વાત છે, એટલે ભગવાન અહીંયા એમ સમજાવે છે કે નિશ્ચય અને દ્રઢતા એ જીવાત્માને કરવાની છે. એ જીવાત્મા જ્યાં સુધી દેહાભિમાનની અંદર હોય અથવા દેહનો ગુલામ થઈને ઇન્દ્રિયોનો ગુલામ થઈને જ્યાં સુધી વર્તતો હોય ત્યાં સુધી એ પોતાના સ્વરૂપની જે શક્તિ છે કે હું સર્વનો જાણનારો છું, હું સાધન નથી પણ સાધનને ભોગવનારો કરતા છું, એવું જે મહારાજે જેમ ગઈ વખતે વચનામૃતની અંદર કીધું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો મહારાજે ભેદ સમજાવ્યો, ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણચંદ્રે પણ બતાવ્યું છે કે આ શરીર છે ક્ષેત્ર છે અને આત્મા ક્ષેત્રજ્ઞ છે. એ રીતે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ શરીર એ સાધન છે અને શરીરના સાધનનો ઉપયોગ કરનારું જીવાત્મા એ આ સાધનથી જુદો છે. હવે સાધનને જ પોતાનું જ્યાં સુધી સ્વરૂપ માને છે તો સાધનના ગુણધર્મ છે, એ સાધનના ગુણધર્મને આધીન થઈ જાય છે, અને એ આધીન જ્યારે થાય છે ત્યારે એ સાધનના ગુણ ઉપર જે પ્રભાવ છે, કામ ક્રોધ લોભ આદિ જે ભય આદિ જે ગુણ છે એ શરીરના માધ્યમથી જીવાત્મા ભોગવે છે, અને શરીરને જ્યારે આધીન થઈ ગયો હોય ત્યારે આ ગુણ પ્રભાવી થઈ જાય છે, અને એ ગુણ જ્યારે અતિશય પ્રભાવી થઈ ગયા હોય ત્યારે જીવાત્માનો પોતાની જે આત્મનિષ્ઠા છે એટલે આત્મવિશ્વાસ છે, આત્માનો જે ગુણ છે નિર્લેપપણું, શાશ્વતપણું અને એવું જે નિર્વિકારપણું, વિકાર રહિત એવું જે આત્માનું સ્વરૂપ છે ત્યાં ગૌણ થઈ જાય છે. અને એ જયારે પ્રાકૃતિક સ્વભાવને આધીન થઈ જાય છે એટલે એને ધીરજ એની ડગી જાય છે, એ પોતાનું આત્મબળ ખોઈ દે છે. ગઈ વખતે આપણે આ વસ્તુને પણ સમજ્યા હતા કે આત્મબળ હોય, મહારાજે વચનામૃતની અંદર શબ્દ વાપર્યા, જેને આત્મબળ હોય એ શું ન કરી શકે, જે પોતાને ક્ષેત્રજ્ઞ એવો સમજે એ પોતે ધારે કરે, કારણ કે એ કંટ્રોલની અંદર આત્મા આવ્યો. અહીંયા આગળ શું છે, કંટ્રોલની અંદર શરીર છે, એટલે મહારાજે આ ઉત્તર કર્યો કે કંટ્રોલમાંથી પહેલા શરીરને, કંટ્રોલને દૂર કરીએ, કંટ્રોલના દેહ જે ગુલામ દેહનો જે આત્મા થઈ ગયો છે એની અંદર એને પહેલા દૂર કરીએ. એટલે પહેલા મહારાજે અહીંયા ઉત્તર કીધો, કારણ કે કામ ક્રોધ લોભ આદિ જે પણ અંતર શત્રુઓ છે બધા માયાના સર્જન છે, અને માયાના શરીરના અંતર અવાંતરમાં રહેવાને કારણે એ માયાધીન થઈ ગયા છે. અને શરીર આત્મા જયારે પોતે માયાધીન રહે છે ત્યારે એને એ ગુણ પ્રભાવિત કરે છે અને એની ધીરજની અંદર વિક્ષેપ ઉભો કરે છે. એ જયારે એને વિક્ષેપ દૂર કરવો હોય, ધીરજ ડગાવી હોય, તો મહારાજે અહીંયા કીધું હું દેહ નહીં, હું તો દેહથી નોખો અને સર્વનો જાણનારો એવો જે આત્મા તે છું. એવી જે આત્મનિષ્ઠા તે જયારે અતિશય દ્રઢ થાય, અર્થાત કે સામાન્ય સંજોગોની અંદર તો દ્રઢતા હોય જ, પણ અતિશય દ્રઢ એટલે વિપરીત પરિસ્થિતિઓની અંદર પણ આ આત્મનિષ્ઠા દ્રઢ રહે, એને અતિશય દ્રઢતા થાય, ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ડગે નહીં. અને આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહીં. એટલે મહારાજ કીધું કે જ્યાં સુધી, એનો અર્થ એવો થયો આત્મનિષ્ઠા સિવાય અન્ય ઉપાય કરે તો ધીરજ રહે નહીં, એનો અર્થ એટલો થયો, બીજા ઉપાય નિરર્થક છે એવું નથી, પણ એ પરિપૂર્ણતા ન આપી શકે, કારણ કે જે મુખ્ય હેતુ છે, બીજ છે, ત્યાં વૃક્ષ રહેલું છે, શરીરની અંદર શરીરનો ભાવ જ બીજ છે. આંતરશત્રુઓનો પ્રેરણાનો સ્ત્રોત જો કઈ હોય તો એ અહંકાર છે, અને અહંકારનો ભાવ એ ત્રિગુણાત્મક શક્તિ જે માયાની છે એના દ્વારા નિર્મિત છે. એટલે એ ત્રિગુણાત્મક જ્યાં સુધી ભાવ રહેલો છે, સ્થૂળ સૂક્ષ્મ કારણ વગેરે ભાવ રહેલો છે, ત્યાં સુધી તમે બીજા માત્ર સાધન કરો, એટલે એકલા બીજા સાધન કરો તો એ સાધન સાર્થક થાય નહીં, પણ આત્મનિષ્ઠા દ્રઢ કરીને તમે બીજા જો સાધન કરો તો એ સાધન સાર્થક થાય. એટલે જેમ દાખલા તરીકે ભક્તિ કરીએ, વ્રત તપ કરીએ, પણ એ શરીરના ભાવે જો સહિત કરીએ તો એની અંદર પરિપૂર્ણતા ન આવે, પણ દેહાભિમાન જેથી મુક્ત થઈને જ્યારે આપણે જે પણ કાર્ય કરીએ ત્યારે એની અંદર એ સ્થિતિ નિર્માણ થાય. એવી રીતે અહીંયા મહારાજે સુંદર ઉત્તર સમજાવ્યો કે કામ ક્રોધ લોભ તથા ભય તેને યોગે કરીને પણ ધીરજ ડગે નહીં, તેનો શો ઉપાય. ત્યારે ભગવાન પછી શ્રીજી મહારાજ બોલ્યા છે હું દેહ નથી, હું તો દેહથી નોખો અને સર્વનો, દેહ એટલે અહીંયા ત્રણેય દેહ, સ્થૂળ સૂક્ષ્મ કારણ એવા ત્રણેય દેહથી, એ ત્રણેય દેહથી નોખો અને સર્વનો જાણનારો, જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની વ્યાખ્યા પણ ભગવાને આપણને પૂર્વે સમજાવી છે, તેવો જે આત્મા તે છું. અને એવી રીતે જયારે આત્મનિષ્ઠા દ્રઢ અતિશય થાય ત્યારે કોઈ રીતે ધીરજ કરીને ધીરજ ડગે નહીં, અને આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહીં. એટલે આત્મનિષ્ઠા વિના બીજા ઉપાય કરે, આત્મનિષ્ઠા સહિત જો બીજા ઉપાય કરે તો ધીરજ અપાવે. એટલે બીજા સાધનોનું, એટલે મેં પહેલા ચોખવટ કરી કે બીજા સાધનોનું ખંડન નથી, ભગવાને આજ્ઞા તો દરેક સાધનો શાસ્ત્રોએ બતાવ્યા છે, એ સાધનોની ઉપયોગિતા એટલી જ છે, પણ એ ઉપયોગિતાની સાથે સાથે આત્મનિષ્ઠા જો હોય તો આત્મનિષ્ઠા એ કરીને તમે બીજા સાધનને પણ બળપૂરક બને છે. પણ આત્મનિષ્ઠાને ધ્યાનમાં ન રાખો અને દેહભાવ રાખીને દેહના સુખને, કારણ કે એનું કેવી રીતે છે આગળ બહુ સુંદર મહારાજે વિશ્લેષણ કર્યું છે, એટલે આપણે વધારે સમય એની અંદર આગળ જયારે સમજીશું ત્યારે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે આત્મનિષ્ઠા હોય તે અંત સમય કેટલી સહાય કરે. બ્રહ્માનંદ સ્વામી અહીંયા આગળ સુંદર પ્રશ્ન પૂછ્યો મહારાજને કે આત્મનિષ્ઠા તો તમે કીધું મહારાજ કે આત્મનિષ્ઠા હોય તો આપણા અંતરની અંદર ધીરજ રહે, કોઈ વિઘ્ન ન થાય, પણ અંત સમય જયારે આવ્યો હોય ત્યારે આત્મનિષ્ઠા કેટલી ઉપયોગી થાય, અર્થાત કે પૂરું જીવન તો આત્મનિષ્ઠા રાખી પણ અંત સમય ભગવાનના ધામની અંદર કોઈ બીજા સંકલ્પ વિકલ્પ ન થાય ત્યારે પણ આત્મનિષ્ઠા. કારણ કે એટલા માટે જો મેં પહેલા જયારે કીધું ને, જયારે પહેલો પ્રશ્ન સમજ્યા ને ત્યારે મેં ચાર અહીંયા મુક્તાનંદ સ્વામીએ ચાર વાને કીધા, કામ ક્રોધ લોભ અને ભય, આ ચારની ઉપયોગિતા બતાવી. પણ મેં ત્યારે એક વાક્ય કીધું હતું કે આ સિદ્ધાંતને બીજા અંતઃશત્રુ અને વિઘ્ન સાથે પણ લગાડી શકાય, કારણ કે અહીંયા આગળ જો મહારાજને બ્રહ્માનંદ સ્વામી જે પ્રશ્ન પૂછ્યો એની સાથે સમન્વય કરો તો એ સ્પષ્ટ થશે. બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન છે આત્મનિષ્ઠા હોય તે અંત સમય કેટલીક સહાય કરે, તો અંત સમય ખાલી આ ચારવાના વિઘ્ન નથી કરવાના. એટલે જે મેં પૂર્વે જે કીધું ને એનું અનુસંધાન એટલા માટે મેં કીધું કે બ્રહ્માનંદ સ્વામીએ જયારે પૂછ્યું કે આત્મનિષ્ઠા અંત સમય કેટલી સહાય કરે, તો અંત સમય ખાલી કામ ક્રોધ લોભ અને ભય આ ચાર જ વિઘ્ન કરે છે, માન ઈર્ષા તૃષ્ણા આદિ ઘણું બધું એની અંદર વિઘ્ન કરે છે. એટલે આ સિદ્ધાંતને દરેક સાથે આપણે સમજવો પડે, અને એટલા માટે અહીંયા આગળ મહારાજ અહીંયા આગળ સુંદર પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેમ નદી તરવી હોય તો જેને તરતા આવડતું હોય તે તરી જાય, ને જેને તરતા ન આવડતું હોય તે તો ઉભો રહે, ઉભો થઈ રહે. પણ જ્યારે સમુદ્ર તરવો હોય ત્યારે તો બેને વહાણનું કામ પડે. તેમ તાદ, તડકો, ભૂખ તરસ, માન અપમાન, સુખ દુઃખ એ રૂપી જે નદી, તેને તો આત્મનિષ્ઠા વાળો હોય તે તરી જાય. મહારાજ અહીંયા આગળ બહુ સુંદર વાત સમજાવી ગયેલા ભક્તો, કે આત્મનિષ્ઠાની આવશ્યકતા તો છે જ, પણ એ આવશ્યકતા પાત્રતા કેળવે છે, પરમ સિદ્ધિની પ્રાપ્તિ માટે એક સહાયરૂપ બને છે. એટલે મેં જે પૂર્વ વાત કરી હતી કે એકલી આત્મનિષ્ઠા ધીરજને ઉપયોગીતા નથી, આત્મનિષ્ઠાને સાથે બીજા સાધનોની પણ જરૂર પડે છે. એ અહીંયા આગળ ભગવાન સાધન શું છે પ્રાસ તમે જો થોડું અનુસંધાન રાખજો તો તમને ખ્યાલ આવશે. મેં પહેલે એક શબ્દ મેં કીધો હતો, એકલી આત્મનિષ્ઠા નહીં, આત્મનિષ્ઠાની સાથે બીજું પણ સાધન જોઈએ, અને એ સાધનની સાર્થકતા પણ છે, પણ આત્મનિષ્ઠા એની અંદર એ ઉપયોગીતા પૂરક તરીકે એમાં ઉપયોગી થાય છે. એ વસ્તુને અહીં શ્રીજી મહારાજ વચનામૃતની અંદર જો સમજીએ તો મહારાજે કીધું, તાડ તડકો, ભૂખ તરસ, માન અપમાન, સુખ દુઃખ તે રૂપી જે નદીઓ, આ જે મહારાજે અહીંયા દ્રષ્ટાંતો દીધા, તાડ તડકો હોય, ભૂખ તરસ હોય, માન અપમાન હોય, સુખ દુઃખ આ વગેરે જે પણ અનુભવ થાય છે, એ શરીરના માધ્યમે કરીને સંસારિક અનુભવો છે, એને ભોગવવા માટે શરીરને અસર કરે છે. આત્મની અંદર આત્મા જ્યારે શરીરથી પોતાને નોખો બને, હું તમને આ વાત કહું, જોકે મહારાજે એક બહુ સુંદર ચરિત્ર આપણા સંપ્રદાયની અંદર કર્યું હતું, આત્મ સ્વરૂપ હોજા, કોઈ એક સ્વામીને જ્યારે એમને ખૂબ જ્ઞાન હતું અને આત્મનિષ્ઠા પણ હતી, એટલે કોઈ માંદું હાજુ થાય ને એટલે જૈન સ્વામી ઉપદેશ કરે, આત્મ સ્વરૂપ હોજા, આત્મ સ્વરૂપ હોજા, કે ભાઈ આ શરીર તાવ આવ્યો છે શરીરને આવ્યો છે, દુઃખ આવ્યું છે તો શરીરને આવ્યું છે, આપણે તો આત્મા છીએ. એવી પ્રસંગ બહુ સુંદર વિસ્તારથી આપણે કથામાં ઘણી વખત શ્રવણ કર્યો છે, પણ એનું માર્મિક કહું કારણ કે આપણે વચનામૃતમાં આગળ વધવું છે. ત્યારે મહારાજે એક વખત ચરિત્ર કર્યું, એમને આ એક સમજો કે સ્વામી બધાને જઈને આવું કહે છે, પણ આની અંદર કંઈક વિવેક અને સમજણનો જ્યાં સુધી પરિપક્વતા ન હોય ત્યાં સુધી આત્મ સ્વરૂપ કેવી રીતે સમજવું. એટલે મહારાજે પછી બળતરા પ્રેરી અને સ્વામીએ બહુ ઉપચાર કર્યા, પણ ન બળતરા ક્ષમી. પછી મહારાજ પાસે આવ્યા એટલે મહારાજ કીધું કે તમે ધ્યાન કરો ગઢપુરના દરબારગઢની અંદર બેસીને, અને ત્યારે સ્વામીએ બધાનું ચિંતન કરતા ગયા કે આ ધન્ય છે આ નળિયાને, અહીંયા આ ઓરડાને, આ લીમવૃક્ષને, અહીંયા ભગવાનનો યોગ થયો, આના કાંકરાને, પથ્થરને, આ બધું તમામ બધાનું મહિમા સમજતા ગયા. અને છેલ્લે પછી પોતાના જયારે આત્મ સ્વરૂપે પોતાના સ્વરૂપની તરફ દ્રષ્ટિ ગઈ ત્યારે એમને થયું કે ધન્ય છે મારી આંખોને કે મને ભગવાનના દર્શન થયા, ધન્ય છે મારા કાનને કે મને ભગવાનના વાણીનું શ્રવણ કરવાનું, ધન્ય છે મારા શરીરને કે એના દ્વારા ભગવાનની સેવા થાય છે. એવી જયારે શરીરની સાર્થકતા સમજાણી એટલે સદુપયોગીતા સમજાણી એટલે બળતરા ક્ષમી. આવું એક પ્રસંગ આપણા સંપ્રદાયની અંદર કહેવાનો અહીં આગળ ભાવ વાળા ભક્તો એ છે કે સામાન્ય રીતે આ બધા જે અનુભવો છે એ શરીરના માધ્યમથી થાય છે, પણ શરીરના માધ્યમને જ્યારે આત્મનિષ્ઠા કરીને જ્યારે ટાળતા હોઈએ, એટલે આત્માને શરીરથી જ્યારે નોખો સમજીએ, તો એ રીતે શરીરના જે ગુણધર્મ છે એ આત્મા ઉપર એનો પ્રભાવ ઓછો થઈ જાય છે. એટલે અહીંયા મહારાજ કહે છે કે જ્યારે સામાન્ય નદી અથવા નાળું તરવું હોય તો જેને તરતા આવડતું હોય એ તરી જાય, જેને નથી તરતા આવડતું એને ત્યાં આગળ ઉભો રહી જાય, એની પાસે સાધન નથી એટલે એ કરી જાય. પણ જ્યારે સમુદ્ર તરવો હોય ત્યારે બંને, તરતા આવડતું હોય એને પણ, એટલે જેને આત્મનિષ્ઠા દ્રઢ હોય એને પણ, અને જેને આત્મનિષ્ઠા દ્રઢ નથી એવા વ્યક્તિને પણ, એ તરતા ન આવડતું હોય એને બંનેને વાણની જરૂર પડે, એને વાણની જરૂર પડે, વાણ વગર એ મહાસમુદ્ર તરી શકે નહીં. એ જ રીતે જેમ સંસારિક જે ટાળ તડકો, ભૂખ તરસ, માન અપમાન, સુખ દુઃખ વગેરે જે ભૌતિકવાદની અંદર રહેલા જે સુખ દુઃખના જે વ્યાખ્યાઓમાં આવતું હોય, એવા તમામ જે અવરોધો છે, વિઘ્ન છે, એને ભૌતિક વિઘ્નોને જો ટાળવા હોય તો આત્મનિષ્ઠા કરવાથી દેહ સંબંધીના વિકારો ટળે છે. અહીંયા અર્થ એવો થાય કે દેહ સંબંધી જે વિકારો ઉત્પન્ન થતા હોય, એ કામક્રોધ વગેરે, લોભ હોય, કારણ કે લોભને પ્રકૃતિ ક્યાંથી આવી, શરીર દ્વારા આવી, કામની પ્રકૃતિ શરીર દ્વારા આવી, તો એવા જયારે વિઘ્નોને કરવા હોય ત્યારે એની અંદર એ આત્મનિષ્ઠા દ્રઢ હોય તો એ સાંસારિક જે વિઘ્નો હોય, શારીરિક જે વિઘ્નો, શરીરના માધ્યમથી જે વિઘ્નો ઉત્પન્ન થતા હોય, એવા વિઘ્નોને આત્મનિષ્ઠા વાળો હોય તે તરી જાય છે, એને તારી શકે છે. પણ મૃત્યુ સમયે તો સમુદ્ર જેવો છે, માટે ત્યાં તો આત્મનિષ્ઠા વાળો હોય તથા વગર આત્મનિષ્ઠા વાળો હોય એ દેવને ભગવાનની ઉપાસના રૂપી વાણનું કામ પડે, માટે અંતકાળે તો ભગવાનનો દ્રઢ આશરો હોય તે જ કામમાં આવે છે. ભલા ભક્તો, બહુ સુંદર ભગવાન સ્વામિનારાયણ અહીંયા આગળ વચનામૃતની અંદર આપણને ઉપદેશ કર્યો ભગવાન શ્રીહરિ એમ કે છે કે શરીરના સંબંધી જે કદાચ માયિક જે અહીંયા પદાર્થો વિઘ્ન થતા હોય એને સમજણને કરીને ટળાય છે, જ્ઞાને કરીને. આત્મનિષ્ઠાનું સ્વરૂપ જ્ઞાનનું સ્વરૂપ છે, તો એને તો જ્ઞાનના સ્વરૂપે, સમજણના સ્વરૂપે જયારે એનાથી દેહને નોખો, દેહથી આત્માને જયારે નોખો ગણે, તો દેહ સંબંધી જે દુઃખ આવ્યા હોય અથવા તો જે માન અપમાન વગેરે થયું હોય, નાશવંત પદાર્થોની આત્મનિષ્ઠાનું બળ હોય, તો એના સ્વભાવ પ્રકૃતિ એને વિઘ્ન કરતા હોય તો એ વિઘ્નને ટાળી શકે છે. પણ જયારે આત્મકલ્યાણનો પ્રશ્ન આવે, કારણ શરીરથી પણ પર થઈને જયારે બ્રહ્મ માયામાં આવરણોથી જયારે પર થઈને જયારે બ્રહ્મ સ્વરૂપની અંદર જીવાત્માને જવું હોય, ત્યારે ભગવાન શ્રી હરિ એમ કે છે કે ત્યાં તો આત્મનિષ્ઠા વાળો હોય એને પણ, અને આત્મનિષ્ઠા વાળો ન હોય એને પણ, બંનેને ભગવાનની ઉપાસના રૂપી વાણનું કામ પડે, અને એ માટે અંતકાળે તો ભગવાનનો દ્રઢ આશરો હોય તે જ કામમાં આવે છે. એટલે આત્મનિષ્ઠા ન કરવી એવો નથી, ને તો આનો અર્થ ઘણા એવું પણ કરે કે ભાઈ આત્મનિષ્ઠા ન હોય અને ભગવાનનો આશ્રય હોય, અને આત્મનિષ્ઠા હોય એને પણ ભગવાનનો આશ્રય હોય, તો ભગવાનના આશ્રયથી જો કલ્યાણ થતું હોય તો આત્મનિષ્ઠાની શું જરૂર છે, આવો પણ ઘણાને તર્ક થતો હોય. એટલા માટે સ્પષ્ટીકરણ કરું કે આત્મનિષ્ઠા છે પાત્રતા માટે શરીરના બંધન વિઘ્નોને દૂર કરવા. શરીર જ્યાં, કારણ કે જીવાત્મા આયુષ્ય ભોગવે છે, અને જ્યાં સુધી આયુષ્ય ભોગવે છે ત્યાં સુધી શરીર અવસ્થામાં છે, બદ્ધ અવસ્થામાં છે, અને બદ્ધ અવસ્થાની અંદર જો નિર્વિઘ્નપણું આવશે તો આશ્રયની અંદર નિર્વિઘ્નપણું રહેશે. જો સંસારિક જ મોહ માયાથી નહીં છૂટ્યા હોય તો પછી પરમાત્માની આશ્રયની અંદર દ્રઢતા ક્યાંથી આવશે? જ્યાં સુધી સાંસારિક વાસનાઓની અંદર જીવ ડૂબ્યો છે ત્યાં સુધી પરબ્રહ્મનો આશ્રય કે ઉપાસના એમાં શુદ્ધતા આવે નહીં. એટલા માટે એવો અહીંયા અર્થ નથી કે આત્મનિષ્ઠા વાળાની જરૂર નથી અથવા આત્મનિષ્ઠાની જરૂર નથી. આત્મનિષ્ઠાની આવશ્યકતા છે, આત્મનિષ્ઠા કેળવવી જોઈએ, જેથી કરીને જે સાંસારિક સુખ દુઃખ વગેરે, માન અપમાન વગેરે, ભૂખ તરસ, અહીંયા સ્વાર્થ, ભૂખનો અર્થ થાય કે પોતાને ગમતું પામવું છે, તરસનો અર્થ થાય પોતાની ક્ષુધાઓ, સંકલ્પો, વિકલ્પો. ભૂખ તરસ એટલે માત્ર આહાર ને પાણી નહીં, ભૂખ તરસનો અર્થ છે તમારા જે પણ સંકલ્પ વિકલ્પ જે શરીરને પોષણ આપવા માટે, શરીરના સુખ માટે આપણને થયા છે, પછી એ કોઈ પણ સ્વરૂપની અંદર હોઈ શકે. પોતાની ભૂખો આપણે કહીએ છીએ ને કે આને, આને ગણાને કહે છે, આને માનની ભૂખ છે, આને પૈસાની ભૂખ છે, અને મોટપની ભૂખ છે. દરેકની ભૂખના સ્વરૂપ જુદા જુદા હોય, બધાને અન્નની ભૂખ હોય એવું નથી, અને ખરેખર અન્નની ભૂખ વાળા પણ હોય. તો જે શરીરના માધ્યમે કરીને જે જે આપણી ક્ષુધાઓ રહેલી છે, સંકલ્પો રહેલા છે, તમામ ભૂખ તરસ આવ્યા, પણ એ ભૂખ તરસને ટાળવા માટે એ ટળશે તો ભગવાનના સ્વરૂપમાં એકાગ્ર ચિત્ત થશે. જ્યાં સુધી એને સહિત ભગવાને કીધું કે બંનેમાં જો સરખો ભાવ રાખશો તો, કારણ કે યોગ વધારે કોનો છે, તો માયાનો યોગ વધારે છે, સંસારનો યોગ વધારે છે, અને એ સંસારમાં યોગ વધારે હોવાને કારણે, અને બીજું કે શરીરની અંદર જીવાત્મા બદ્ધ અવસ્થામાં છે, પ્રાકૃત છે, તો એ સહજ રીતે શરીર પણ માયાનું છે અને સંસાર પણ માયાનો છે, એટલે આકર્ષણ સહજતાથી થાય. ભગવાનનો અતિરેક મહિમા જો ન સમજાણો હોય તો બેલેન્સ પલડું ક્યાં ભારું થાય, અહીં આગળ બે છે ને ત્યાં એક છે. ભગવાનનો મહિમા બરાબર નથી સમજાણો, ભગવાન સાથે હેત નથી, તો આ બાજુ પાલડાની અંદર પોતાનું જીવ આત્માના બદ્ધ અવસ્થામાં, શરીર પણ માયાનું છે અને વિષય પણ માયાના છે, એટલે સહેજે સહેજે આકર્ષણ થઈ જાય અને એમાંથી મુક્ત ન થાય તો ભગવાનમાં સ્થિર ન થાય. એટલે એમાંથી મુક્ત કરવા માટે આત્મનિષ્ઠાને કેળવવી આવશ્યક છે. એટલે આત્મનિષ્ઠાનું પ્રતિપાદન પણ કર્યું છે, પણ મહારાજ એમ કે છે એકલી આત્મનિષ્ઠાને જો કોઈ સાધન ને ઉપયોગ કર્યા વગર, એટલે કે એકલી આત્મનિષ્ઠાના બળે કરીને જો ભવસાગર તરવા માટે જો આપણે વિચારતા હોઈએ તો એ સફળતા ન મળે, કારણ કે એ ન આવડતું હોય એના જેવું જ છે. એના માટે આત્મનિષ્ઠાથી તમે શરીરરૂપી જે સાધન છે એ સાધનના યોગે કરીને જે પણ અવરોધ વિઘ્ન આવતા હોય તમે એને ટાળી શકો. પણ આત્મનિષ્ઠા જ્યારે, આની સાથે સાથે ભગવાનનો આશ્રય અને ભગવાનની ઉપાસના એ જ્યારે દ્રઢ કરીને રાખીએ ત્યારે ભવસાગર તરાય છે. માટે અંતકાળે તો ભગવાનનો દ્રઢ આશરો હોય તે જ કામમાં આવે છે. અને વાલા ભક્તો, ભગવાનનો દ્રઢ આશ્રય જેને હોય એને આત્મનિષ્ઠા હોય જ. આ વસ્તુને બહુ સમજવા જેવી છે, એ પણ હું તમને કહું. આમ તમે કહેશો કે આવું વચનામૃતમાં નથી લખ્યું, પણ આગળ વચનામૃત વાંચશું ને એટલે આ સ્પષ્ટ થશે કે મેં જે વાત કરી કે ભગવાનનો દ્રઢ આશ્રય હોય એને આત્મનિષ્ઠા હોય ત્યારે જ આશ્રય થતો હોય. એટલે આત્મનિષ્ઠાની અંદર સમાવેશ છે, હું આપણે આગળ સમજીએ. પણ અંત સમયે આત્મનિષ્ઠા કંઈ કામ આવતી નથી, એટલે અહીંયા આત્મનિષ્ઠા કામ નથી આવતી એનો અર્થ એકલી આત્મનિષ્ઠા કામ નથી આવતી. આપણી શંકાને સમાધાન અહીંયા કરીએ, પણ અંત સમયે આત્મનિષ્ઠા કંઈ કામ આવતી નથી એનો અર્થ કે એકલી આત્મનિષ્ઠા કરીને જો આપણે વિચારતા હોઈએ તો એ કામ, તે સારું તો ભગવાનની ઉપાસના દ્રઢ કરીને રાખવી. એટલે આત્મનિષ્ઠા તો દ્રઢ કરીએ જ, પણ એની સાથે સાથે ભગવાનની ઉપાસના પરમ આવશ્યક છે. ઉપાસના વગરની આત્મનિષ્ઠા કોઈ કામ આવવાની નથી. એટલે ઉપાસનાને દ્રઢ કરવાનું મહારાજ અહીંયા આગળ આપણને વચનામૃતની અંદર એમનું સુંદર આપણને છું. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, ભગવાનનો ભક્ત હોય તેને સિદ્ધિઓ આડી આવે છે, તે જેને ભગવાનનો નિશ્ચયમાં ડગમગાટ હોય તેને જ આડી આવે છે કે નિશ્ચયવાળાને આવે છે? મુક્તાનંદ સ્વામી વળી પ્રશ્ન પૂછ્યો કે ભગવાનનો ભક્ત હોય તેને સિદ્ધિઓ આડી આવે છે. અહીંયા આગળ પૂર્ણ વિરામ, એટલે આ વાક્ય સિદ્ધાંત વાક્ય છે કે ભગવાનનો ભક્ત હોય તેને પણ, તેને શું આડું આવે? માનો કે સંસારિક વિષય આડો ના આવ્યા પણ પોતાની સિદ્ધિઓ જ આડી આવી. આ વસ્તુ સમજો, ભગવાનના ભક્તને ઘણી વખત ત્યારે અહમ, એટલે મહારાજે કીધું કે પોતાના ભક્તિનું પણ ગુમાન ન કરવું, હું બહુ ભજન કરું છું એવું પણ ગુમાન ન કરવું, બહુ વ્રત કરું છું, બહુ તપ કરું છું, બહુ વૈરાગ્યવાન છું, બહુ ધર્મ પાલન કરું છું એનું પણ અહંકાર ન કરવો. આ વસ્તુ બહુ સમજવા જેવી છે. મહારાજે અહીંયા કીધું ભગવાનનો ભક્ત હોય, અભક્તને તો બીજું ઘણું બધું વિઘ્ન આવે, આડું આવે. અને આડું કેની વચ્ચે આડી આવે? ક્યાં કેમ આડી આવે? એટલે મતલબ કે બે વસ્તુની વચ્ચે આવે છે. બે તત્વ કયું? એક ભક્ત તત્વ અને એક પરબ્રહ્મ તત્વ, ભગવાન તત્વ. એની વચ્ચે આવે ત્યારે અવરોધ થાય ને. અહીંયા આગળ સિદ્ધિઓ આડી આવે છે એટલે એક વસ્તુ નક્કી છે કે કોઈ લક્ષ્યની પ્રાપ્તિની અંદર વિઘ્ન રૂપ થાય છે, એનો અર્થ એવો થાય. તો ભગવાનનો ભક્ત હોય, ભગવાનનો ભક્ત ન હોય એને તો ઘણો બધો વિઘ્નો આવે છે, પણ ભગવાનનો ભક્ત હોય એને પણ વિઘ્ન આવે છે. અને એ વિઘ્ન કેવા સ્વરૂપમાં હોય? તો એ સિદ્ધિઓના સ્વરૂપની અંદર હોય. હવે સિદ્ધિ માટે તો મહેનત છે, હવે સિદ્ધિ માટે મહેનત કરતા હોઈએ અને સિદ્ધિ જ વિઘ્ન બને, થોડું અટપટું લાગે છે ને સમજવું, કે જેના માટે મહેનત કરીએ છીએ એ સિદ્ધિને મેળવવા માટે, હવે એ સિદ્ધિ જ આપણને વિઘ્નરૂપ બનતી હોય તો એ સિદ્ધિ મેળવવાનો હેતુ શું રહ્યો? પણ અહીંયા આગળ મહારાજે બહુ સુંદર વાત સમજાવી, ભગવાનનો ભક્ત હોય તેને સિદ્ધિઓ આડી આવે છે, તે જેને ભગવાનમાં નિશ્ચયમાં ડગમગાટ હોય તેને જ આવે છે કે નિશ્ચયવાળાને આવે છે? મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે સિદ્ધિઓ આડી આવે છે પણ કોને આવે છે? જરા સ્પષ્ટીકરણ કરો. આડી આવતા તો અમે જોયું છે કે ભગવાનનો ભક્ત હતો અને છતાંય સિદ્ધિના યોગે કરીને પોતે, અને આજે પણ આપણે જોઈએ છીએ જ્યાં સુધી સિદ્ધિ ન હોય ત્યાં સુધી દાસત્વ હોય છે, ત્યાં સુધી ગરીબાઈ હોય છે. સ્વભાવમાં, પ્રકૃતિમાં, વાણીમાં, વર્તનમાં, બધામાં ગરીબાઈ હોય છે. સિદ્ધિઓ જયારે પ્રાપ્ત થાય એટલે અહંકાર આવે છે. એટલી બધી મદદ, ભગવાનનું વચન માનવાની જરૂર નથી, આપણે આપણું ધાર્યું જ કરવું છે. ભગવાનનું વચન જે કી પડતાય નહીં. અને આજે એમ કે છે કે ના, ભગવાને ભલે કીધું પણ માનવાને કારણ નથી, આપણે માનવું નથી. એ કેમ આવ્યું? કંઈક સિદ્ધિ મળી ને, ભલે લૌકિક સિદ્ધિ મળી, માન મળ્યું, મોટપ મળી, થોડું સમાજની અંદર પૈસો મળી ગયો, એટલે લૌકિક સત્તા આડી આવી, સિદ્ધિ આડી આવી. પણ સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય? અહીંયા કઈ તેને જ આવે છે કે નિશ્ચયવાળાને આવે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સિદ્ધિઓ તે તો જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય હોય તેને જ આવે છે. એનો અર્થ સિદ્ધિની પ્રાપ્તિ એ સદમાર્ગે થઈને જ જાય છે. જે પણ લૌકિક સામાજિક સિદ્ધિઓ અત્યારે આપણને પ્રાપ્ત થઈ હોય અથવા તો કોઈ આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય, આ વસ્તુ વિચારજો વાલા ભક્તો, શિવમાનમાં જે વિવેક ચૂકી જઈએ છીએ આપણે, પ્રાપ્તિના ગુમાનની અંદર જે આપણે અહંક મહત્વની અંદર આપણે ખેંચાઈ જઈએ છીએ, એના વિવેકના સમજણનો અભાવ છે. માટે આ પ્રશ્ન ઉપસ્થિત થાય. મહારાજ કે જેને ભગવાન, મતલબ ઉપર પ્રશ્નની અંદર એવું છે, ભગવાનનો ભક્ત હોય તેને તો આડી આવે છે, એટલે ત્યાં સિદ્ધિઓ પ્રશ્ન છે. પણ સિદ્ધિઓ પ્રાપ્ત કોણે થાય? ભગવાન સ્વામિનારાયણ એમ કે છે, સિદ્ધિઓ તો જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય હોય તેને જ આવે છે, પ્રાપ્ત થાય છે. એટલે એક વસ્તુ નક્કી છે, સિદ્ધિ પ્રાપ્ત થાય એ ભગવાનની આજ્ઞા એ પાલન કરીને થઈ છે. એટલે એવો અહંકાર ન રાખવો કે ભગવાનની આજ્ઞા લોપી એટલે મને સિદ્ધિ મળી છે. એ સિદ્ધિની ભ્રમણા હોઈ શકે, પણ એ સિદ્ધિ મળ્યા પછી એ વિઘ્નરૂપ ન થાય એની સાવધાની આપણે સમજવાની છે. સિદ્ધિની પ્રાપ્તિનો માર્ગ ભગવાનની આ નિશ્ચય હોય, પરિપક્વ હોય તો જ સિદ્ધિ આવે, નહીતર સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એનો મતલબ કે પૂર્વે જે આપણું વર્તન હતું, આપણને જો સિદ્ધિ મળી હોય તો એ વર્તન આપણું ભગવાનની આજ્ઞા પ્રમાણેનું હતું, એટલે સિદ્ધિ મળી, એટલે આપણે સફળતા મળી. આ વસ્તુ બહુ સમજવા જેવી છે કે અને એનું કારણ જ એ છે કે ત્યારે, અને આપણે જોઈએ છીએ સમાજની અંદર, સત્સંગની અંદર પણ પૂર્વે જે વર્તન વાતો થતી હોય એ વર્તનની કારણે જે સિદ્ધિ મળી છે, તો એ વર્તન વાતોને તપાસીએ તો પ્રમાણેનું વર્તન હતું, માટે સિદ્ધિ મળી. એટલે અહીંયા આગળ કે ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય તેને જ મળે આવે છે. અને બીજાને તો સિદ્ધિઓ ઘણી દુર્લભ છે, બીજા માટે તો ઘણા દાખલા કરે ત્યારે દુર્લભ, અને બહુ સરળતાથી સિદ્ધિઓ મળતી નથી. અને એ સિદ્ધિ પણ, હવે સિદ્ધિ મળ્યા પછી શું થાય? મહારાજનું વચનામૃત અતિ ઉત્તમ વાલા ભક્તો, ખૂબ ખૂબ અત્યારના સમય પ્રમાણે જીવાત્માને સમજવા માટે બહુ બહુ મહત્વનું આજનું વચનામૃત છે. મહારાજ કે અને એ સિદ્ધિઓને પણ એ ભક્તની પરીક્ષા લેવા સારું જ ભગવાન પ્રેરે છે. ભગવાનનો જે આજ્ઞાથી આજે અમે જે આજ્ઞાનું પાલન કરતા હતા તો ભગવાને અમને વાણી આપી, સમજવાની વસ્તુ છે, હું દ્રષ્ટાંત આપું છું, તો અમને બોલવાની શક્તિ આપી, બોલવાની સામર્થ્ય આપી. આ બોલવાની કે કોઈને પણ અમારી વાતમાં વિશ્વાસ થાય, દ્રષ્ટાંત આપું છું, મારો આત્મશ્લાઘા નથી કરતો એટલે કોઈ મિથ્યા મહેરબાની કરીને ન કરશો. હું એક આત્મ દ્રષ્ટાંતથી સમજાવું છું કે ભગવાને જો અમને વાણી આપી હોય, બોલવાની આવડત આપી હોય, અથવા તો અમારી વાત ઉપર કોઈ વિશ્વાસ કરે એવી અમને વચન સિદ્ધિ આપી હોય, આ ભગવાનની આજ્ઞાની વાત કરતા હતા. ભગવાન કે એને હું ઉપર ઘણું હેત છે, તે સિદ્ધિઓ ઉપર હેત ઘણું છે. હવે જો સિદ્ધિઓ પ્રાપ્ત થયા પછી જો બેકી જઈએ અમે, અને આજે હવે સિદ્ધિઓ અમને સમાજ માનતો થઈ ગયો છે, હવે અમને સમાજ અમને પૂછતો થઈ ગયો છે, અમારી વાતમાં વિશ્વાસ કરતો થઈ ગયો છે, માટે હવે મન ફાવે એવું અમે શીખવાડશું, તો આ મહારાજની પરીક્ષામાં નપાસ થાય. જે સિદ્ધિઓ પૂર્વે જે સ્થિતિ હતી, જેના પ્રતાપે કરીને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, એ સિદ્ધિનો પ્રતાપ શું હતો? ભગવાનનો પરિપક્વ નિશ્ચય. એને મહારાજે વચનામૃતમાં લખ્યું, સિદ્ધિઓ તો જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય હોય તેને જ આવે છે. એટલે જે નિશ્ચય કરીને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હતો, પણ એ નિશ્ચય પરિપક્વ સિદ્ધિ રહ્યા પછી રહે છે કે કેમ, એ પરીક્ષાનો વિષય છે. આ વસ્તુ સમજો, માર્ગ તો બહુ સ્પષ્ટ બતાવ્યો, પરિપક્વ ભગવાનનો નિશ્ચય એ સિદ્ધિનું કારણ છે. તમે વિચારો, રાવણ આદિ જે બધા તપ કરતા હતા, બ્રહ્માદિને શિવાદિને બધાને જે તપ કરીને કર્યા, સિદ્ધિઓ મેળવી, એ કયા અધર્મ કરીને મેળવી હતી? આપણે જો રામાયણ મહાભારત ભાગવતજી વગેરેની અંદર દ્રષ્ટાંત કરીએ તો હિરણ્યકશ્યપ આદિ બધાને જેને જેને બલિરાજા વગેરે આગળ દ્રષ્ટાંત આવે છે, એને જે સિદ્ધિ મેળવી હતી એ કોઈનું અધર્મનું આચરણ કરીને નહોતી મેળવી, ધર્મ આચરણ કરીને, તપ કરીને, હા, દેવતાઓને પ્રસન્ન કર્યા હતા, યજ્ઞ આદિ કરીને દેવતાઓને પ્રસન્ન કર્યા હતા, ધર્મનું આચરણ કરીને સિદ્ધિઓ મળી હતી. એટલે સિદ્ધિ મળવાનું કામ તો ભગવાનની આજ્ઞા ધર્મપરાયણતા જ હોય, એને જ સિદ્ધિ મળે છે. બાકી કેવું છે, કળિયુગી સિદ્ધિ ને સિદ્ધિ નથી ગણી શાસ્ત્રોએ. કોઈને કદાચ જગતની અંદર અધર્મ કરીને મોટપ મળે ને તો એને શાસ્ત્રોએ સિદ્ધિ નથી કરી. શાસ્ત્રોએ જે સિદ્ધિ કીધી છે મોક્ષ માર્ગની સિદ્ધિની વાત છે. એવી સિદ્ધિ જે પ્રાપ્ત થાય એ તો ભગવાનના નિશ્ચય કરી એને જ પ્રાપ્ત થાય છે. પણ એ સિદ્ધિ પ્રાપ્ત થયા પછી નિશ્ચય છે કે કેમ, એ પરીક્ષાનો વિષય છે. એમ ન માનવું કે એને એક વખત ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ ગઈ છે માટે સાચો જ હોય. આ વસ્તુ સમજો, ભગવાનની કૃપાથી કોઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ ગયો હોય તેનો મતલબ એ નથી પછી કરે સાચું જ કરે છે. પછી પરીક્ષાનો સિદ્ધિ મળ્યા પછી જો આ વચનામૃતને વ્યવસ્થિત જો સમજીએ તો મહારાજે લખ્યું, બીજાને તો સિદ્ધિઓ ઘણી દુર્લભ છે અને એ સિદ્ધિઓને પણ એ ભક્તની પરીક્ષા લેવા સારું ભગવાન જ પ્રેરે છે. એ સિદ્ધિ મળ્યા પછીનું જે આચરણ છે ને પરીક્ષાનો વિષય છે. અને પરીક્ષા કેવી, એને હું ઉપર ઘણું હેત છે કે સિદ્ધિઓ ઉપર ઘણું હેત છે. મહારાજ કહે છે એને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ એની અંદર વધારે રસ છે કે હવે સિદ્ધિઓ પ્રાપ્ત થઈ એટલે સિદ્ધિઓની અંદર વધારે રસ છે. એટલે એનો અર્થ એવો થાય કે સિદ્ધિ પછીનું જે વર્તન છે, આચરણ છે, એ પરીક્ષાને આધીન છે, એમાં પરીક્ષા થાય છે. સિદ્ધિ પૂર્વેનું આચરણ તો નિશ્ચયવાળું હતું તો સિદ્ધિઓ મળી, નિશ્ચય વગરનું હતું અથવા તો ભગવાનનો આશ્રય નહોતો તો એને સિદ્ધિઓ જ નથી મળી. પણ સિદ્ધિ મળ્યા પછી પણ એ પરીક્ષણનો વિષય છે. એટલે આચરણ ઉપર હંમેશા ખટકો રાખો. આપણને પણ ક્યાંય જીવનની અંદર વાલા ભક્તો બધાને ખબ અમારી નમ્ર ભલામણ છે. ઘણી વખત આપણે ભગવાનની ભક્તિ કરતા હોઈએ, વ્રત તપ કરતા હોઈએ અને ભગવાન આપણા ઉપર રાજી થાય અને આપણને કંઈક ને કંઈક સિદ્ધિના રૂપની અંદર પ્રાપ્ત થાય. ઘણી વખત સફળતાઓ મળે, ઘણી વખત માન મળે, ઘણી વખત મોટપ મળે, પણ એક વસ્તુનો નિર્ધાર રાખજો કે એ સિદ્ધિઓ આપણને વિઘ્નરૂપ ન બને. પહેલા પણ ભગવાનના દાસાનું દાસ હતા અને આજે પણ ભગવાનના દાસાનું દાસ છીએ. પહેલા પણ ભગવાનના વચન અને આજ્ઞાની અંદર સ્થિર હતા અને આજે પણ ભગવાનના વચન અને આજ્ઞાની અંદર સ્થિર છીએ. ગમે તેવા સુખ દુઃખ, ટાક તડકો, ભૂખ તરસ વગેરે જે પણ પ્રલોભનો જીવનની અંદર આવતા હોય એને કરીને મનની સ્થિતિ ડગે નહીં, ધીરજ ડગે નહીં, ત્યારે જ એ સાચો નિશ્ચય હોય. અને એવો નિશ્ચય જે છે એ વાણ બનીને આપણને ભવસાગર પાર કરાવશે. એવો ભગવાનનો આશ્રય છે ને એ જ ભવસાગર બનાવશે. બાકી સિદ્ધિઓ પ્રાપ્ત થયાથી ભવસાગર પ્રાપ્ત પાર થવાનું નથી. એટલે આત્મનિષ્ઠા પણ એક પ્રકારની સિદ્ધિ છે. આત્મનિષ્ઠાને કેળવવું એ ભગવાનની કૃપાથી થાય છે, એમાં જરાય બેમત નથી. સમજણની સાથે ભગવાનની કૃપા થાય ત્યારે આત્મનિષ્ઠા દ્રઢ થાય, પણ માત્ર સાધનનું બળ કરશો તો ભવસાગર પાર થશે નહીં. ત્યાં તો આશ્રયને પણ મહારાજે એટલું જ પ્રધાનપણું આપ્યું. અને એટલા માટે અહીંયા આગળ મહારાજે સુંદર મુક્તાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર કર્યો કે ભગવાનનો ભક્ત હોય તેને સિદ્ધિઓ આડી આવે છે, તે જેને ભગવાનમાં નિશ્ચયમાં ડગમગાટ હોય તેને જ આવે છે કે નિશ્ચયવાળાને પણ આવે છે? પછી મહારાજે એનો ઉત્તર કર્યો કે સિદ્ધિઓ તો જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય હોય તેને જ આવે. પહેલી વાત તો સિદ્ધિ કોને પ્રાપ્ત થાય? પરિપક્વ નિશ્ચયવાળાને પ્રાપ્ત થાય. બીજાને તો ઘણી દુર્લભ છે, એટલે ભગવાનના નિશ્ચયમાં ડગમગાટ વાળાને તો સિદ્ધિઓ પ્રાપ્ત થવી દુર્લભ છે. તો સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનો ઉપાય અહીંયા મહારાજ બતાવ્યો, ભગવાનનો નિશ્ચયથી એ પ્રાપ્ત થાય છે, ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય છે. પણ એ પ્રાપ્તિ થઈ એનો અર્થ એ નથી કે એવું એવું જીવન એમ રહેશે. કારણ કે સિદ્ધિઓને પણ એ ભક્તની પરીક્ષા લેવા સારું જ ભગવાન પ્રેરે છે. એટલે ભગવાન પણ સિદ્ધિઓ આપીને પરીક્ષા કરે છે. એને હું ઉપર ઘણો હેત છે કે સિદ્ધિઓ ઉપર એવી રીતે ભગવાન પોતાના ભક્તની, એટલે હવે કોઈ હવે જરૂર નથી, સિદ્ધિઓ નહોતી ત્યાં સુધી તો આવતું હતું જ, પણ સિદ્ધિઓ પ્રાપ્ત થયા પછી અતિ. એટલે મહારાજ કહે છે એવી રીતે ભગવાન પોતાના ભક્તની પરીક્ષા જુએ છે. ભગવાન પરીક્ષા કોની કરે છે? ભક્તની કરે છે. એટલે ભક્તની સાવધાની અહીંયા આગળ બતાવી છે. અભક્ત માટે કોઈ પ્રશ્ન નથી, પણ ભગવાનનો ભક્તનો જે દાવો કરતા હોય એને નિશ્ચય દ્રઢ હોય ત્યારે સિદ્ધિ મળે છે. ધર્મ પ્રમાણે ભગવાનના વચન પ્રમાણે રહ્યા હોય, ભગવાને રાજી કર્યા હોય એના પ્રતાપે સિદ્ધિ પ્રાપ્ત થાય. પણ એ સિદ્ધિ મળ્યા પછી પણ એનો એ સ્વભાવને સંકલ્પ રહેતો હોય તો માનવું કે ભગવાનની પરીક્ષામાં પાસ થશું. એની અંદર જો પરિવર્તન આવ્યું તો નપાસ. એટલે અહીંયા મહારાજ કહે છે પછી જો એ પાકો ભક્ત હોય તો તેને ભગવાન વિના બીજું કઈ ન ઈચ્છે. જે મહારાજે અહીંયા વચનામૃતની અંદર કીધું, જો ભગવાનનો પાકો ભક્ત હોય તો એ ભગવાન વિના બીજું કઈ ન ઈચ્છે. ને નિર્વાસનિક એવો એકાંતિક ભક્ત હોય તો ભગવાન પોતે તે ભક્તને વશ થઈ જાય છે. ભગવાન કોણે વશ થાય? વાલા ભક્તો. દાવો કરનારા તો સંસારમાં હજારો નીકળ્યા છે, પણ ભગવાને જેને પ્રમાણિત કર્યા હોય ને એ આ લક્ષણે યુક્ત હોય એના ઉપર ભગવાનનો વશ, ભગવાન એના વશ થઈને રહેતા હોય. આ વસ્તુ બહુ સમજવા જેવી છે. એટલે માત્ર દાવામાં ના આકર્ષાવું, સિદ્ધિઓમાં ના આકર્ષાવું. ભગવાન સ્વામિનારાયણ એ વચનામૃતની અંદર આ સ્પષ્ટ કરે છે કે કોઈને સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હોય, સફળતાઓ પ્રાપ્ત થઈ હોય, મોટપ પ્રાપ્ત થઈ હોય તો ભગવાનની એ આજ્ઞામાં હતા માટે થઈ છે. અને એ મોટપનો અર્થ એ નથી કે હવે મોટા થઈ ગયા એટલે હવે બધું કરવાની છૂટ મળે. મોટા થયા પછી પણ ભગવાનની આજ્ઞામાં રહે તો જ ભગવાન, અહીંયા મહારાજે લખ્યું, પછી જો એ પાકો ભક્ત હોય તો ભગવાન વિના બીજું કઈ ન ઈચ્છે. અને ભગવાન વિના બીજું કઈ ન ઈચ્છે એટલે ભગવાનના વચન, ભગવાનની રીત અને ભગવાનની બાંધેલી પ્રણાલિકા, એના વિના બીજું કઈ ન ઈચ્છે. એની વૃત્તિ પરમાત્મામાં જો હોય, પરમાત્માના વચનમાં, ભગવાનની મર્યાદામાં હોય, જો એમાં ન હોય તો એને ભગવાનનો ખપ નથી ને પાકો ભક્ત જ નથી. એ બગ ભગત છે. આપણા ગુજરાતીમાં એક શબ્દ છે બગ ભગત, બગલા ભગત. એટલે એની વાર્તા એવી છે કે નદીની અંદર એક બગલો ઉભો હતો અને એક પગે ઉભો રહે ધ્યાન અવસ્થાની અંદર. એટલે માછલીઓને એવું થાય કે કોઈ બહુ સારા તપસ્વી ઋષિમુનિ આવ્યા છે અને તપ કરે છે, એટલે બધા દર્શને જાય, જેવું નજીક જાય ને એટલે ઓલો બગ ત્યાં ચાંચમાં એને પકડી લે. એમ આપણા સંસારની અંદર આ અહીંયા મહારાજ અહીં પાકો ભક્ત અને બગ ભગ એનો ફેર સમજવો. ભગવાન અહીંયા કહે છે સિદ્ધિઓ મળવી એ સફળતા નથી, સિદ્ધિઓ મળવી એ કર્મનું ફળ છે. જે પરમાત્માની તમે નિયમ નિશ્ચયમાં રહીને ભક્તિ કરી હતી એના ફળ સ્વરૂપે ભગવાને સિદ્ધિ આપી. પણ એ સિદ્ધિની પરીક્ષા ભગવાન કરે છે કે સિદ્ધિ મળ્યા પછી એ જીવાત્માને અમારામાં કેટલું હેત છે અને પોતાના સિદ્ધિઓ ઉપર કેટલું હેત છે. અને જો સિદ્ધિઓના ગુમાનની અંદર જીવાત્મા ચાલે, આ વિઘ્નનો આપણો પ્રશ્ન શું હતો પાછો યાદ કરાવું, એટલે આપણે મુશ્કેલી ના આવીએ. ભગવાનનો ભક્ત હોય તેને સિદ્ધિઓ આડી આવે છે, ભગવાનના ભક્તને. અને આડી એટલે લક્ષની પ્રાપ્તિમાં આડી. લક્ષ કયું? ભગવાનની પ્રાપ્તિ, ભગવાનનું પ્રસન્નતા, ભગવાનનું ધામ, એને આડી આવે છે. એટલે એના માટેનો જ ઉપદેશ, સંસારિક જીવો માટેનો મારો ઉપદેશ નથી, વચનામૃતે નથી. એના માટે એ જગતના જીવને જગતમાં જ રખડવાનું છે. એટલે એના માટે કોઈએ બંધ બેસતી પાઘડી બાંધવી નહીં. હું તો મુમુક્ષુ માટે વાત કરું છું, જેને ભગવાનને પામવા છે. આ મોક્ષની બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી જે પ્રશ્ન પૂછ્યો છે એ ભક્તના કલ્યાણ માટે પૂછ્યો છે. અને એટલા માટે સિદ્ધિઓ આડી આવે છે તો આડી શેમાં આવે છે એ પ્રશ્નને સમજવો પડે. ભલે વચનામૃતમાં નથી લખ્યું, પણ આડી આવે છે એ શેની માટે? તો એના ઉત્તરની અંદર એનો જવાબ છે કે ભગવાન સિવાય બીજા ઈચ્છે નહીં, એટલે ભગવાનની પ્રાપ્તિની અંદર આડી આવે છે. ઉત્તરને જો સમન્વય કરીએ તો મહારાજે કીધું, પછી જો એ ભક્ત, એ પાકો ભક્ત હોય ને ભગવાન વિના બીજું કંઈ ઈચ્છે નહીં, એનો અર્થ કે વિઘ્ન આવે છે ભગવાનની પ્રાપ્તિની અંદર વિઘ્ન આવે છે. અને એટલા માટે સિદ્ધિઓને અહીંયા આગળ મહારાજે પરિભાષા કરી. એવી રીતે ભગવાન પોતાના ભક્તની પરીક્ષા કરી જુએ છે. અને પછી જો એ ભક્ત, એ પાકો ભક્ત હોય ને ભગવાન વિના, પાકો ભક્ત હોય એનું લક્ષણ શું હોય? કે ભગવાન વિના બીજું કઈ ન ઈચ્છે. ને નિર્વાસનિક એવો જ એકાંતિક ભક્ત, આવું નિર્વાસનિક હોય એ જ એકાંતિકપણું છે. એકાંતિકપણાની વ્યાખ્યા પણ અહીંયા મહારાજે સુંદર સમજાવી. આવું એકાંતિકપણું જેને હોય તો તે ભગવાન પોતે તે ભક્તને વશ થઈ જાય છે. આવું એકાંતિક આપણે દાવત ઘણા કરે છે, અમે એકાંતિક છીએ, પણ આવું નિર્વાસનિક પણ હોય ને આવી ઈચ્છામાં વર્તે તો ખબર પડે પરીક્ષાની, આ મહારાજની પરીક્ષામાં પાસ થશો ન પાસ થશો. આ ખટકો રાખજો વાલો ભક્તો, સત્સંગ કરવો હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોરે. આ સંસારી કાયરતાને મૂકવી પડશે અને પોતાના કામ ક્રોધ લોભ ભય ઇત્યાદિ જે પણ પોતાના સ્વાર્થ હોય એનો ત્યાગ કરીએ ને ત્યારે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના આશ્રયરૂપી વાણમાં આપણને બેસવાની જગ્યા મળે. ભગવાન સ્વામિનારાયણ કીધું, બાકી સાધન ના બળે તો તમે નદી નાળા તરશો, મહાસમુદ્ર તરાશે નહીં. અને આપણો દાખલો મહાસમુદ્રને તરવાનો હોય તો ભગવાનની ઉપાસના અને આશ્રયને દ્રઢ કરીને રાખવા પડશે. અને ઉપાસના અને આશ્રય દ્રઢ છે એનું પ્રમાણ શું હોય તો સિદ્ધિઓ પ્રાપ્ત થયા પછી પણ ભગવાન વિના બીજું કંઈ નહીં છે, ભગવાનનો રાજીપો, ભગવાનની પ્રાપ્તિ, એ જ એવું નિર્વાસનિક પણ એના સિવાયના તમામ જે વાસનાના પદાર્થ ગણે એને વાસની નિર્વાસનિક કહેવાય. એવા નિર્વાસનિક એવો જે એકાંતિક ભક્ત હોય તો એને વક્ષ ભગવાન પિંદરે છે. જેમ વામનજીએ બળીરાજાનું ત્રિલોકનું રાજ્ય લઈ લીધું અને 14 લોકના બે ભાગલા કર્યા અને ત્રીજા બે પગલા કર્યા અને ત્રીજા પગલા સારું તે બળીરાજાએ પોતાનું શિર આપ્યું. વાલા ભક્તો, વામન અવતારની કથા ભાગવતજીની અંદર ખૂબ વિસ્તારથી વર્ણન કરેલી છે. આપણે ઘણી વખત એ પ્રસંગને કથાના માધ્યમથી પણ શ્રવણ કર્યો છે. અહીંયા ભગવાન શ્રીહરિએ એ ભાગવતજીનું દ્રષ્ટાંત અને વામન અવતારની કથાનું અહીંયા આગળ દ્રષ્ટાંત લીધું. આપણે સૌ એ કથાને વિસ્તારથી જાણીએ છીએ કે બલિરાજા અતિ યજ્ઞ કરી અને અતિ શક્તિશાળી બનવા માટે, ત્રિલોકનું રાજ લેવા માટે એ અનેક યજ્ઞો આદિ આચરીને, જો મેં જેમ પૂર્વે કીધું કે સિદ્ધિઓ પ્રાપ્ત થઈ એ સત્કર્મે કરીને થઈ, જે બલિરાજાને પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે એ સત્કર્મનું આચરણ કર્યું, એ યજ્ઞ આદિ કરીને અને એ સિદ્ધિઓ કરી ત્રિલોકની અંદર પોતાના રાજ્યનું સ્થાપન કરવા માંગતા. અને એ અસુરરાજ હોવાને કારણે એમને અસુરની હાથમાં આ સમગ્ર સૃષ્ટિ અને સમગ્ર વિશ્વના ત્રણેય લોકોનું જો સંચાલન જાય તો અરાજકતા અને અધર્મનો વધારે પ્રસારો થાય. એટલે જ્યારે દેવતાઓએ, ઋષિમુનિઓએ ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન, જો આ રીતે બલિરાજાનું જો સામ્રાજ્ય સર્વત્ર સ્થપાય તો અત્યારે તો સત્કર્મ કરીને, યજ્ઞ કરીને, તપ કરીને, ધર્મ કરીને એ સિદ્ધિઓ મેળવે છે, પણ એ સિદ્ધિઓનો જ્યારે દુરુપયોગ કરશે ત્યારે આ સમગ્ર રસાતળ ઉપર, ધરાતળ ઉપરથી ધર્મ નાશ થશે, માટે અમારી સર્વની રક્ષા કરો. અને જ્યારે રક્ષાનું જ્યારે ભગવાને વચન આપ્યું ત્યારે ભગવાન વામન અવતાર ધારણ કરીને એ બલિરાજાના દરવાજે ગયા છે. બલિરાજા ત્યાં યજ્ઞની અંદર બેઠા છે અને બલિરાજાની પાસે ભગવાન વામનજીએ ભિક્ષાની યાચના કરી છે. બલિરાજા એ અસુર હતા પણ અતિ દાનવીર હતા અને પોતાનો સંકલ્પ હતો કે અમારા દરવાજે કોઈ પણ આવે એ ખાલી હાથે ન જાય, અને એમાં પણ જ્યારે આવો યજ્ઞ આદિ જ્યારે શુભ કાર્ય થતું હોય ત્યારે તો કોઈ યાચકને ખાલી હાથે પાછો ન જ જવા દે. આપણા શાસ્ત્રોની અંદર પણ બલિરાજાના દાનને તમે બધા જ્યારે મહાપૂજા કરતા હો ત્યારે બ્રાહ્મણ ભૂદેવ જે આપણા કર્મના આચાર્ય હોય એ કાંડું બાંધે છે, એ જ્યારે કાંડું બાંધે ને ત્યારે એ શ્લોક બોલે, યે ન બદનો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ. એ શ્લોકથી આપણા શાસ્ત્રોની અંદર પૂજાની અંદર પણ એમનો સમાવેશ થયો, એમની દાનની, શ્રદ્ધાની, ભક્તિનું. અને એ ભક્તિનું જે કારણ હતું એ સમર્પણ હતું, શરણાગતિ હતી, અને એટલા માટે એમને આપણા પૂજાની અંદર પણ સ્થાન આપણે આપીએ છીએ. અને એ રીતે એ બલિરાજાનું બિરુદ ગવાય છે. એ પ્રસંગને ભગવાન શ્રીએ અહીંયા આગળ યાદ કરે છે અને મહારાજને ભગવાન એમ સમજાવે છે કે જેમ બલિરાજા હતા એને પોતાની સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે જે યજ્ઞ આદિ કરતા હતા, અને તે વખતે બલિરાજાએ પોતે ત્યાં પોતાની ભાવના જ્યારે પ્રગટ કરી કે 3 ડગલા અમે આપશું, એમને 3 ડગલાની માંગણી ભગવાન વામનજીએ કરી છે. શુક્રાચાર્યજી બલિરાજાના જે ગુરુ, એમને જ્યારે ખ્યાલ આવ્યો કે આ નિશ્ચય આમાં તો ભગવાન વિષ્ણુ છે, આ કપટ કરી રહ્યા છે અને મારા શિષ્યને છેતરી રહ્યા છે, અને એટલા માટે બલિરાજાને ના પાડી છે. બલિરાજાને સમજાયું છે કે આ વિષ્ણુ છે, આ તમને છેતરવા આવ્યા છે, અને આને તમે કોઈ યથાર્થ દાન જે એમની અપેક્ષા છે એ રીતે જો કરશો તો તમારું સર્વસ્વ લઈ લેશે. આટલું જ્ઞાન થયા છતાં પણ શરણાગતિનો ભાવ કેવો હોય, સમર્પણનો ભાવ કેવો હોય વાલા ભક્તો, કે પોતાનું સ્વાર્થને સાઈડ ઉપર મૂકીને, પોતાના નિહિત સ્વાર્થને સાઈડ ઉપર મૂકીને પોતાના ધર્મને સાચવે, ભગવાન કેમ વશ થાય છે? જે મહારાજે કીધું ને, એવા એકાંતિક ભક્તને ભગવાન વશ થઈને રહે છે. એ એકાંતિક ભક્તના લક્ષણ કેવા હોય કે જ્યારે સર્વસ્વ પોતાના મનનું ધાર્યું ન કરતા પોતાના, આપણે ઘણી વખત આ જો બહુ વચનામૃત આજના સમય માટે એટલા માટે સાંપ્રત છે કે ભગવાનના વચનને ગૌણ કરીને, ગુરુના વચનને મહિમા જે આપીને જીવાત્મા જ્યારે પોતાનું ધાર્યું કરે છે ત્યારે એને વશ ભગવાન નથી થતા. જો બલિરાજાએ પોતાના ગુરુના વચનને માન આપ્યું હોત ને ધર્મનો ત્યાગ કર્યો હોત તો ભગવાન વામનજી પણ બલિરાજાને ક્યારેય વશ ન થયા હોત. આ પ્રસંગ આપણને શીખવાડે છે. અને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર પણ આ વાતની નોંધ લીધી કે પોતાના ધર્મથી બે ઘડી પણ જો ચલાયમાન થવાય તો એવા પોતાના ગુરુનું વચન પણ ન માનવું. અહીં આગળ ભગવાન શિયરીએ પ્રસંગને યાદ કર્યો કે શુક્રાચાર્યજીએ બહુ સમજાયા બલિરાજાને અને કીધું કે આ તમને છેતરી જશે, બધું તમારું લઈ જશે, તમારું હણી લેશે. આ બધું જાણ્યા છતાં પણ બલિરાજાનો જે ધર્મપરાયણતા હતી અને ધર્મપરાયણતા કઈ કે મારા આંગણે કોઈ યાચક આવે તો એ ખાલી હાથ પાછો ન જાય. આ જે પોતાની ટેક હતી, પોતાનો નિયમ હતો, એ નિયમને પોતાના ધર્મને વળગી રહ્યા. આ જાણતા હોવા છતાં પણ કે સામે યાચકના રૂપની અંદર, વામનજીના સ્વરૂપની અંદર ભગવાન વિષ્ણુ છે, એમને ગર્વ લીધો કે આજે જે ત્રિભુવન આખું જેની પાસે માંગણી કરે છે, યાચના કરે છે, આજે એ મારા દરવાજે યાચના કરવા આવ્યા છે. આનાથી મારું મોટું ભાગ્ય કયું કહેવાય કે મને જેને ત્રિભુવન જેની પાસે આજીજી કરે છે, જેની પ્રેરણાથી, જેના સંકલ્પથી, જેની શક્તિથી, જેના ઐશ્વર્યથી આ સમગ્ર વિશ્વનું સંચાલન થાય છે, આજે એ શક્તિ, પરમ શક્તિ, પરમાત્મા પુરુષોત્તમ નારાયણ, એ વિષ્ણુ મારા આંગણે આવ્યા છે. આવો મહિમા સમજીને અને ભગવાનને પોતાના ધર્મનું પાલન કરતા એ જ્યારે સંકલ્પ મૂકવાની તૈયારી કરી છે ત્યારે ભાગવતજીની અંદર એવો પ્રસંગ આવે છે કે શુક્રાચાર્યજીને ન ગમ્યું અને શુક્રાચાર્યજીએ ભમરીનું રૂપ લીધું અને જે કમંડળની અંદરથી જેમાં પાણીનો સંકલ્પ કરવા માટે જ્યારે જળધારા કરવાનો જ્યારે સમય આવ્યો ત્યારે એમને એ નાળચેની અંદર, એની અંદર શુક્રાચાર્યજીએ ભમરાનું સ્વરૂપ લઈને એમાં પ્રવેશ કર્યો. અને બલિરાજાને જ્યારે પાણીનો સંકલ્પ કરવા જાય છે, વામનજીને એ સંકલ્પથી ત્રણ પગલા ધરતી આપવાનો જ્યારે એ દાનનો સંકલ્પ કરવા જાય છે ત્યારે પાણી ન પડ્યું અને એની અંદર કચરો આવ્યો છે એવું માનીને એક નાની સળી લીધી અને સળીથી એમને એની અંદર કાણાની અંદર એમને એ સાફ કરવા માટે એની અંદર ઘોંકો માર્યો અને જ્યારે એ માર્યો ત્યારે બહાર કાઢ્યું ત્યારે એમાંથી રુધિર નીકળ્યું અને રુધિર નીકળ્યું ત્યારે પછી શુક્રાચાર્ય પોતાના મૂળ સ્વરૂપની અંદર આવ્યા અને એમની એક આંખ, આપણે જેને કહીએ છીએ કે એક આંખ એમની ફૂટી ગઈ હતી એ સળીના ઘાથી. પણ છતાંય, આટલું થયા છતાં પણ બલિરાજાએ પોતાના ધર્મનું પાલન કર્યું અને પોતે દાનનો જે સંકલ્પ હતો અને એ સંકલ્પ કર્યો. પછી ભગવાન વામનજીએ પોતાનું જે વિરાટ સ્વરૂપ એને ધારણ કર્યું અને બે પગલાની અંદર જ 14 લોક લઈ લીધા. જે શુક્રાચાર્યજીએ પહેલા પૂરા આગાહ કર્યા હતા કે આ તમારું સર્વસ્વ લઈ લેશે, ત્યારે એ રીતે પરમાત્માએ બે પગલાની અંદર એ 14 લોકને એ માપી લીધા. અને પછી બલિરાજાને પૂછ્યું કે હવે આ ત્રીજું પગલું અમે ક્યાં મૂકીએ વાલા ભક્તો? ત્યારે બલિરાજાએ ભગવાનની આગળ નતમસ્તક થયા છે અને પોતાનું માથું ધર્યું છે અને ભગવાને કીધું, મહારાજ હવે આ તો 14 લોક તમારા પગલાના અંદર માપી દીધા છે, મારા સંકલ્પ પ્રમાણે આ કૃષ્ણાર્પણ થઈ ગયા છે, હવે આના ઉપર મારો અધિકાર નથી, પણ હજુ મારું શરીર ને મારું માથું એ મારું પોતાનું હજુ છે, એ પણ હું આજે તમારા ચરણની અંદર સમર્પિત કરું છું, તમારું ત્રીજું પગલું તમે એના ઉપર મૂકો. અને ભાગવતજી એમ કહે છે કે ભગવાન વામનજીએ બલિરાજાના મસ્તક ઉપર એ પોતાનો ત્રીજો પગલું પધરાવ્યું અને એની અંદર એવી રીતે દબાવ્યું કે એમને પોતે પાતાળ લોકની અંદર એ બલિરાજાને ત્યાં એમને મોકલી દીધા. અને જ્યારે બલિરાજાની આ સમજણ સહિતની જે સમર્પણની ભાવના, આ જાણતા હોવા છતાં પણ કે હવે મારું સર્વસ્વ લૂંટાઈ રહ્યું છે, જેના માટે જો ક્યાં તમે જુઓ એમની અપેક્ષા શું હતી, ત્રિભુવનનું રાજાધિરાજ થવું, એના બદલે સાવ કંગાલ રૂપે થઈ ગયા, પોતાનું સર્વસ્વ 14 લોક ગયા. અને એ 14 લોક તો ગયા, એની સાથે સાથે પોતાનું જે સામ્રાજ્ય હતું એ પણ ગયું, પોતાનું શરીર પણ છેલ્લે કૃષ્ણાર્પણ આપી દીધું અને ધર્મને પોતે સાચવ્યો. ત્યારે આવી સમર્પણ ભાવ, એવી રીતે ભગવાન સ્વામિનારાયણે પ્રસંગને યાદ કર્યો, જેમ વામનજીએ બલિરાજાનું ત્રિલોકનું રાજ્ય લઈ લીધું અને 14 લોકના બે પગલા કર્યા અને ત્રીજું પગલા સારું તે બલિરાજાએ પોતાનું શરીર આપ્યું, એવી રીતે શ્રદ્ધા સોતો ભગવાનને સર્વસ્વ આપ્યું, શ્રદ્ધા સહિત પોતાના ધર્મનું પાલન કરવા અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ વામન રૂપે આવ્યા છે, એ પરમાત્મા વિષ્ણુ નારાયણ રૂપે એ વામન રૂપે યાચના કરવા આવ્યા છે. આવી જાણ થયા છતાં પણ પોતાના હૃદયની અંદર જે શ્રદ્ધા હતી એ ભગવાનને શ્રદ્ધા સોતું, એની અંદર મનમાં ખચકાટ નથી થયો કે મને છેતરીને લઈ ગયા, પણ પોતે હોશે હોશે ઉદારતાથી અને જે પોતાના ધર્મનું પાલન કરવાના ભાવ સ્વરૂપે એવી શ્રદ્ધાથી એ ભગવાનને સર્વસ્વ આપ્યું, તોય ભગવાને એને વગર વાંકે બાંધ્યો. મહારાજે કો આટલું ભાવના જોઈ, પણ છતાંય મહારાજે નેત્ર ક્ષમા આપ્યો હતો? ભગવાન વામનજી આ શ્રદ્ધા જોઈને એવું કીધું હોત કે ચાલો તમે સર્વસ્વ આપ્યું છે હું તમને તમારું રાજ પાછું આપું છું? ભગવાને એવું ન કર્યું અને ભગવાને એને પોતાના એક જે વિચાર હતો કે ત્રિલોકનું સામ્રાજ્યની અંદર આસુરી ધર્મ ન પ્રવૃત્તાય એટલા માટે સદ્ધર્મની સંરક્ષણતા માટે ભગવાન શ્રીહરિએ ભગવાન વામનજીએ શું કર્યું, ભગવાન વામનજીએ એ બલિરાજાનું બંધન કર્યું, એમને બાંધ્યા અને પાતાળલોકમાં મૂક્યા. તો પણ ભક્તિ થકી પડ્યો નહીં. તો પણ બલિરાજાની સમજણ કેવી હતી, એને એની શ્રદ્ધાની અંદર ક્યારે ધોકો ન થયો કે મેં ભગવાનને અર્થે આટલું બધું અર્પણ કર્યું અને છતાંય ભગવાને મને વગર વાંકે બાંધ્યો, મને વગર વાંકે પાતાળમાં મોકલ્યો. આવી વાત એ બલિરાજાને સંકલ્પ પણ ન થયો અને ભગવાનમાં જે શ્રદ્ધા હતી એ ભક્તિ હતી એની અંદરથી પડ્યો નહીં. અને ત્યારે એવી પોતાની અનન્ય ભક્તિ જોઈને પોતે ભગવાન તે બળીના બંધનમાં આવતા હવા મહારાજ કે આવી જ્યારે શ્રદ્ધા ભક્તિ એ બલિરાજાની જોઈ ત્યારે એ ભક્તિના બળે કરીને ભગવાન વામનજી એ બલિરાજાના બંધનમાં અથવા તો બલિરાજાને વશ થઈ અને ભગવાન એમાં વશ થઈને રહ્યા. આ પ્રસંગ વાલા ભક્તો આપણને ખૂબ ખૂબ શીખવે છે કે ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર આ જ આપણને સિદ્ધાંત શીખવાડ્યો છે કે જીવાત્મા ઘણી વખત પોતાના સાધન, નહીં તો બલિરાજાએ જો પોતે કદાચ પોતાના ધર્મથી ચલાયમાન થઈને સંકલ્પ ન કર્યો હોત, દાન ન કર્યો હોત, તો અથવા તો સંકલ્પ કર્યા પછી જયારે છેતરાણા છે, ભગવાનના વચનથી વધારે પોતાના ગુરુનું વચન છે અને ગુરુએ જયારે આગાહ કર્યા છે તો એને વાંચે જો એનું માનીને ભગવાનના વચનની અંદર વિશ્વાસ ન રાખ્યો હોત તો, અથવા તો ભગવાને વગર વાંકે બાંધ્યા છે આટલું સમર્પણ કર્યા પછી પણ, પોતાના ધર્મનું પાલન કર્યા પછી પણ, આપણે ઘણી વખત ધર્મનું પાલન કરીએ છીએ તો અપેક્ષા રાખીએ છીએ કે અમે આટલું ભજન કર્યું છે તો અમને વળતરમાં આટલું મળવું જોઈએ, અમે આટલું કેમ ના આપે, કેમ આ અમને ફળ ન મળે, આવી જ્યારે અપેક્ષા સહિત જયારે કરીએ અને અપેક્ષા ફળ ન થાય. મહારાજે વચનામૃતની અંદર એક બહુ સુંદર સિદ્ધાંત સમજાવ્યો સકામ ભક્ત અને નિષ્કામ ભક્તનો. ભલા ભક્તો, ભગવાન કે નિષ્કામી ભક્ત અમને વધારે કેમ પ્રિય છે, એનું કારણ મહારાજે વચનામૃતમાં સમજાવ્યું કે સકામ ભક્ત હોય એની જયારે કામના પૂરી થતી હોય ત્યારે તો એને અહોભાવ જણાય, પણ જયારે કામના પૂરી ન થાય ત્યારે તો એને ભગવાનમાં અભાવ આવે છે. એટલા માટે ભગવાનની ભક્તિથી એ ચલાયમાન થાય છે, શ્રદ્ધા એની ડગી જાય છે. એટલા માટે નિષ્કામી ભક્ત શ્રેષ્ઠ છે. આવી મહારાજે વચનામૃતમાં સમજણ આપી. અહીંયા આગળ પણ ભગવાન શ્રીહરિએ વચનામૃતમાં બલિરાજાનું દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે બલિરાજાને ભગવાનના વચનથી નું પાલન કરવા, ધર્મનું પાલન કરવા ગુરુએ ના પાડી, છતાં એવા ગુરુનું વચન ન માન્યું અને ધર્મનું પાલન કર્યું, ત્યારે ભગવાન એનાથી વશ થયા. જો ગુરુનું વચન માન્યું હોત તો ભગવાનને વશ કરવાની સામર્થ્ય સિદ્ધિ ન પ્રાપ્ત થઈ હોત. અથવા તો પોતાનો સ્વાર્થ દેખાણો હોત કે ભાઈ મને આ છેતરી રહ્યા છે અને મારું સર્વસ્વ લઈ લેશે, માટે મારે કંઈ દાન કરવું નથી, એવી ભાવનાથી જો પોતાનું દાન કરવાનો સંકલ્પ ત્યજી દીધો હોત તો પણ ભગવાન વશ થાત નહીં. અને પોતે છેતરામણે સમર્પણ કર્યા પછી એવી ભાવના રાખી હોત કે મને હવે ભગવાન કંઈક વળતર આપે, એવી ભાવનાથી પણ જો પોતે દાન પાછું માગ્યું હોત અથવા તો એની અંદર કંઈક અપેક્ષા રાખી હોત તો પણ ભગવાન વશ થાત નહીં. એટલે નિષ્કામ ભક્તિ જે ભગવાનને, એટલે અહીં આગળ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર બહુ સુંદર રાખી. મહારાજ કે તોય ભગવાને એને વગર વાંકે બાંધ્યો તો પણ ભક્તિ થકી પડ્યો નહીં, કે પોતાની ભક્તિ અને ભક્તિ એટલે કે પ્રેમ સમજણ એનાથી એ પડ્યો, ચલાયમાં ન થયો. એવી પોતાની અનન્ય ભક્તિ જોઈને પોતે ભગવાન તે બળીરાજાના બંધનમાં આવતા હવા. જ્યારે ભગવાન પ્રત્યે આટલી એની ભાવના જોઈ અને પોતાની ધર્મપરાયણતા જોઈ, ભગવાન પ્રત્યેની ભાવના જોઈ, ત્યારે સ્વયં ભગવાન એના બંધનમાં આવ્યા. ભગવાનને બાંધવા એ શક્ય નથી, ભગવાન સ્વતંત્ર છે, પણ ભગવાન પોતાની ઈચ્છાથી સ્વયં બંધાય છે. એટલે જો અહીંયા વચનામૃતમાં શબ્દ કેવા વાપર્યા ભગવાન સ્વામિનારાયણે, એવી પોતાની અનન્ય ભક્તિ જોઈ. પોતાની એટલે ભગવાન પ્રત્યેની. કોની ભક્તિ? બલિરાજાની ભક્તિ. બલિરાજાની ભક્તિ પોતાના તરફ એટલે કે ભગવાન તરફે, પોતાના તરફે અનન્ય ભક્તિ જોઈ પોતે ભગવાન સ્વયં સ્વતંત્ર હોવા છતાં પણ પોતે બલિરાજાના બંધનમાં આવતા હવા. બલિરાજાએ બાંધ્યા એવું ન લખ્યું, અહીંયા આગળ એવું ન લખ્યું કે બલિરાજાએ આ દાન કરીને ભગવાનને બાંધી લીધા, ભગવાનને જીતી લીધા. ભગવાનનું હૃદય જીત્યું, પણ ભગવાનને બાંધવા માટે તો ભગવાન સ્વતંત્ર હતા, એટલે ભગવાને દયા કરી, કૃપા કરી. એ કૃપાનું કારણ એ ભક્તિ હતી. કઈ ભક્તિ? કે જે સમજણ સહિત હતી અને મહાત્મા સહિત હતી ને પોતાના ધર્મ આચરણની અંદર ચલાયમાન ન થયા, એવી જે શરણાગતિની જે ભક્તિ જોઈ, એવી ભક્તિ જોઈને ભગવાન રાજી થયા અને પોતે ભગવાન તે બલિના બંધનમાં આવતા હવા. અને ભગવાનને તો બલિરાજાને ક્ષણ માત્ર બાંધ્યો હતો અને ભગવાન તો એની ભક્તિ રૂપી દોરીએ કરીને બંધાણા છે, તે આજ દિવસ સુધી પણ અખંડ બળીના દરવાજે ઉભા છે. ભલા ભક્તો, કેવું સુંદર પ્રાપ્ત જયારે ભગવાનને સમર્પિત થઈએ ને, તો ભગવાન કેવું આપણા ઉપર કૃપા કરતા હોય એનું પરાકાષ્ઠા અહીંયા આગળ મહારાજે બતાવી કે બલિરાજાએ જયારે પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કર્યું, વામનજીએ પ્રસન્ન થઈને પાતાળમાં તો મોકલી દીધા, પણ પછી ભગવાન પ્રસન્ન થઈને ભગવાને સ્વયં સ્વતંત્ર હોવા છતાં પણ બલિરાજાને વરદાન આપ્યું કે બલિરાજા હવે માગો, તમારી ભક્તિથી અમે બહુ પ્રસન્ન છીએ અને અમે સામેથી તમને કંઈક અર્પણ કરવા માંગીએ છીએ. જો બલિરાજાને જો સ્વાર્થ હોત તો શું માગ્યું હોત, મારું રાજ મને પાછું આપી દો. ભગવાનની પાસે બલિરાજાએ શું માગ્યું હોત? જયારે માગવાનું કીધું તો એમને એવું માગ્યું હોત કે ભાઈ મારું રાજ ને મારા 3 ડગલા જે રીતે તમે ભર્યા છે એ 3 ડગલા એ જ રીતે મને પરત કરી દો, એટલે મારું કામ પૂરું. પણ બલિરાજાએ એમ ન માગ્યું. બહુ સમજવાની વાત છે વાલા ભક્તો, કે એક વખત દાન કર્યા, એક વખત શરણાગતિ સ્વીકારી પછી એની અપેક્ષા કંઈ ન હોય, એ તો કૃપા એ જ એની અપેક્ષા હોય. એટલે બલિરાજાએ માગ્યું શું? કે બલિરાજાએ માગ્યું કે તમે મારાથી ક્ષણ માત્ર પણ દૂર ન થાઓ, એવી મારા ઉપર કૃપા કરો કે મને નયન દ્રષ્ટિ મારી તમારી હું તમારા દર્શન કરતો રહો, અહર્નિશ તમારા દર્શન કરું, એક નિમિષ પણ તમે મને મૂકો નહીં, એ મારા દર્શનથી ઘડી વગર ન રહી મને રહેવું પડે એવું એક ક્ષણ ન જાય, એવી મારા ઉપર કૃપા કરો. ભગવાન માગ્યા છે અને એ બાંધ્યા. ભગવાને અહીંયા આગળ લખ્યું કે બલિરાજાને તો ક્ષણ માત્ર બાંધ્યો હતો, ભગવાને તો એક વખત વરદાન લીધું અને 14 લોક લીધા, પણ બલિરાજાએ ભગવાનની પાસે એવું માગ્યું કે ભગવાન એમની ભક્તિરૂપી દોરીની અંદર કાયમ માટે બંધાણા. આજે પણ વાલા ભક્તો આપણે દેવશયની એકાદશી થી લઈને દેવ ઉઠી એકાદશી સુધી આપણે એમ કહીએ છીએ, શાસ્ત્રો એમ પ્રમાણ આપે છે કે ભગવાન એ બલિરાજાના દરવાજે એ બલિરાજાનું રક્ષણ કરવાને માટે, એમના ભાવને પૂર્ણ કરવાને માટે એ ભગવાન તેમના દરવાજે ઉભા છે. અને બલિરાજાની દ્રષ્ટિ થકી પણ માત્ર પણ ભગવાન છેટાય થતા નથી. જયારે આ પ્રસંગ તો ભાગવતજીમાં બહુ વિસ્તારથી લખ્યો છે, ભગવાને તો કાયમ બાંધી લીધા હતા, ક્ષણ માત્ર પણ ન થાય. પછી લક્ષ્મીજી ગયા છે, આમ વિસ્તારથી પ્રસંગ છે, હું અત્યારે સંક્ષિપ્તમાં ખાલી યાદ કરાવું. પછી પ્રસંગ એવો બન્યો, લક્ષ્મીજી ત્યાં ગયા નારદજીને લઈને, નારદજીને પૂછ્યું કે આ તો ભગવાને બાંધી લીધા, હવે આ સંચાલન આ સંસારનું સૃષ્ટિનું બ્રહ્માંડનું સંચાલન કેવી રીતે થાય? પરમાત્મા તો બલિરાજાના ભક્તને આધીન થઈ ગયા છે અને એમને વશ થઈ ગયા છે, અને બલિરાજાએ વરદાન માંગી લીધું છે કે મારાથી ક્ષણ માત્ર પણ તમે છેટા ન થાવ, મારી દ્રષ્ટિની સામે હંમેશા રહો. ત્યારે ભગવાનની આગળ લક્ષ્મીજીએ જઈને પછી કીધું કે હું તમારા ધર્મની બેન કેવો, અને બેન માટે તમે મને કંઈક આપો, અને રક્ષાબંધનનો તહેવાર સાથે એનો પ્રસંગ પણ શાસ્ત્રોની અંદર ઘણા જગ્યાએ જોડેલો છે. તો એ રીતે બલિરાજાની પાસે જ્યારે લક્ષ્મીજીએ વરદાન માંગ્યું કે રાખડી બાંધી, અને રાખડી બાંધીને ભાઈને કીધું કે ભાઈ તમે મને હવે શું મને વળતર આપશો, ત્યારે એમને કીધું કે મને મારા પતિ છે જેને તમે દરવાજે ઉભા રાખ્યા છે એટલે મને પાછા આપો. અને બલિરાજાએ કીધું કે કંઈ વાંધો નહીં, તમે મારા બેન છો ને અહીંયા પણ ધર્મ માન્યો, નહીતર તો એમ કીધું ને મેં તો સર્વસ્વ લૂંટાવીને બાંધ્યા છે ભગવાનને, તો હવે હું કેમ આપું? પણ ત્યાં પણ બલિરાજાએ ધર્મનું આચરણ કર્યું અને પોતાના બેનને એટલે લક્ષ્મીજીને વરદાન આપ્યું ને વિષ્ણુ ભગવાનને ત્યાં આપ્યું. પણ ભગવાને કીધું કે 6 મહિના અમે તમારા દર્શન તમને દેશું અને 6 મહિના અંતર્યામી રૂપે તમારી સાથે રહીશું. એવી રીતે સમન્વય કરીને ભગવાન આપણે દેવશયની એકાદશીથી દેવ ઉઠી એકાદશી ચાતુર્માસી આપણે જેને કહેવાય 4 મહિના સુધી ભગવાન બલિરાજાના દરવાજે ઉભા છે એવી રીતે. અને એ પ્રસંગ પતેવને યુગો જતા રહ્યા છે, આજે પણ દેવશયની એકાદશીથી દેવ ઉઠી એકાદશી સુધી ભગવાન એ બલિરાજાને આંગણે એ ભગવાન એમના દરવાજે ઉભા છે એવા આપણા શાસ્ત્રો પ્રમાણ કે છે. એવી રીતે અહીંયા મહારાજ આપણને સમજાવે છે, બલિરાજાની દ્રષ્ટિ થકી પલ માત્ર પણ ભગવાન છેટે થતા નથી, એવી રીતે આપણે પણ બીજી સર્વે વાસનાને ટાળીને ભગવાનને સર્વસ્વ અર્પણ કરીએ, ભગવાનના દાસ થઈને રહી છતાં ભગવાન આપણને વધુ દુઃખ દેશે. બહુ સુંદર વાલા ભક્તો સિદ્ધાંતની વાત કરી મહારાજે. આ દ્રષ્ટાંત આપ્યું કે જેમ બલિરાજાને સર્વસ્વ લૂંટાવાનું હતું એવું ખબર હોવા છતાં પણ ભગવાનના વચનની અંદર વિશ્વાસ રાખી, ભગવાનમાં શ્રદ્ધા ભક્તિ રાખીને અને સર્વસ્વ અર્પણ કર્યું, એમને પોતાના સ્વાર્થને ન જોયો, એમને પોતાની સિદ્ધિઓ ન જોઈ, પોતાના એ રીતે જયારે પોતે આચરણ કર્યું ત્યારે ભગવાન એમના વશ થઈને બલિરાજાને જેમ રહ્યા, એવી રીતે મહારાજ વચનામૃતમાં એમ લખે છે, એવી રીતે આપણે પણ બીજી સર્વે વાસનાને ટાળીને, બીજી એટલે ભગવાનથી ઇતર કોઈ પણ વાસના, આમાં સદવાસના પણ હોઈ શકે, અસદવાસના પણ તો હોય જ, અસદવાસના તો હોય પણ સદવાસના પણ, ભગવાનથી ઇતર કોઈ પણ વાસના હોય તેવી વાસના એટલે મનના સંકલ્પો, મનની જે આકર્ષણો, એવા તમામ જે સંકલ્પ અને આકર્ષણો હોય અથવા વિષયમોહ, એવા તમામ વિષયમોહને ટાળીને ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને ભગવાનના દાસ થઈને રહીશું. એવી રીતે મહારાજ કહે છે કે આપણે પણ ભગવાનના દાસ થઈને રહીશું. અને એમ કરતાય ભગવાન આપણને વધુ દુઃખ દેશે. જો આટલું તો કરશું જ, આ તો કરવું જોઈએ, પણ એમ કરતા, બહુ સુંદર વચનામૃતના શબ્દો મહારાજે લખ્યા, એમ કરતા ભગવાન કરતાય ભગવાન આપણને વધુ દુઃખ દેશે તો પણ પોતે આપણે વશ થઈ જશે. ભગવાન આપણને આવું કરતા, જો ભગવાનને સર્વસ્વ અર્પણ કર્યા પછી પણ ભગવાન જો આપણને દુઃખ દે તો એ દુઃખથી ચલાયમાન થવું નથી. પોતાના આચરણથી, પોતાના ધર્મથી, પોતાની શ્રદ્ધાથી, પોતાની નિષ્ઠાથી અને ભગવાન પ્રત્યેનો પોતાનો જે અહોભાવ છે, હેત છે, પ્રેમ છે, એમાંથી ક્ષણ માત્ર પણ ચલાયમાન થવું નથી. કેમ કે ભગવાનને વશ કરવા છે, એટલે કે ભગવાનને રાજી કરવા છે. ભગવાનને કાબુ કરવા એવો અહીંયા અર્થ નથી. વશનો અર્થ બે રીતે થાય, એક વશ એટલે કાબુમાં કરવું અને એક વશ એટલે એમને વિવશ કરવા. વિવશ એટલે ભગવાનને પણ એવો બીજો વિકલ્પ ન રહે કે ભગવાનને એમ થાય કે આ ભક્તને આના સિવાય બીજું કંઈ મારે આપી શકાય એવું નથી, એવું વિવશ કરવા. એટલે અહીંયા આગળ જે ભગવાનને વશ કરવાનો અર્થ છે, ભગવાનને પ્રસન્ન કરી દેવા. આજે કોઈ વ્યક્તિ સત્કર્મ કરતું હોય, કોઈ ભગવાનનું ભજન કરતો હોય તો એના ઉપર સહેજે અનુરાગ થઈ જાય, એને સહેજે એના ઉપર આશીર્વાદ વરસે. ઘણી વખત હરિભક્તો આવતા હોય કે તો એક બાપુજી આશીર્વાદ આપો, તો બોલવાથી ન મળે પણ વર્તન એવું જોઈએ. જો વર્તન એવું હોય તો સહેજે અંતરમાંથી આશીર્વાદ નીકળે, એ વશ થઈ ગયા કહેવાય, વિવશ છે. એના સિવાય બીજો અંતરમાંથી ઉદ્ગાર જ ના નીકળે. અને કોઈએ ખોટું કર્યું હોય તો, ઘણા મહારાજે વચનામૃતમાં કીધું, કોઈ પરાણે અમારી આજ્ઞાનો દ્રોહ કરીને અમારા ચરણમાં પણ બેઠો હોય ને તો એમને એને જયસુનારાયણ કરવાનું મન થતું નથી, અમે એની સામું જોવાનું મન નથી થતું. કેમ કે અમારી આજ્ઞામાં, અમારા ગમતામાં વર્તતો નથી. એટલે જે વશ થવું એનો અર્થ થાય કે બીજો વિકલ્પ એની પાસે ન રહે, ભગવાનને એક જ એનું પરિણામ. મહારાજ આપણી ભાવના જોઈ, જેમ બલિરાજાની ભાવના જોઈને ભગવાન વશ થઈ ગયા, એમ મહારાજ પણ આપણા ભક્તિને, આપણી ભાવનાને. અને કેવા સારા સમયમાં તો એવી શ્રદ્ધા ભાવના હોય જ, પણ મહારાજે વચનામૃતમાં સાવધાન કર્યા, એમ કરતાય ભગવાન આપણને વધુ દુઃખ દેશે. આ વસ્તુ જો કદાચ દે એવું નથી લખ્યું, અહીંયા મહારાજે શબ્દ એવો લખ્યો, એમ કરતાય ભગવાન આપણને વધુ દુઃખ દેશે તો ભગવાન પણ પોતે આપણને વશ થઈ જશે. મહારાજ કદાચ કસોટી લેવા, પરીક્ષા લેવા, અથવા તો આપણે ધૈર્યની, મહારાજે જેમ સિદ્ધિઓ આપે છે એ પણ પરીક્ષા માટે આપે છે, તમને ભોગ કરવા નથી આપી. ભક્તિ માર્ગની અંદર જ્યારે સિદ્ધિ પ્રાપ્ત થાય, ધર્મ માર્ગની અંદર સિદ્ધિ પ્રાપ્ત થાય, તો મહારાજ કીધું એને એવું સમજવું કે આ પરીક્ષા લેવા આવી છે, એનાથી છકી ન જવું, એનાથી પોતાનો વિવેક ન ચૂકી જવો, અને પોતાના ધર્મની અંદર નિરૂપણ જેના કારણે એ સિદ્ધિ આવી છે એવી ભગવાનનો આશ્રય, એ નિશ્ચય એને દ્રઢ કરીને રાખો. એ જેમ સાધનને વળગી રહેવું, એમ અહીંયા આગળ ભગવાન કહે છે. અહીંયા પણ ભગવાન ભક્તની પરીક્ષા કરવા દુઃખ પણ દે, ખાલી સુખ દઈને પરીક્ષા, સિદ્ધિઓ એ સુખ છે તો સુખ દઈને પણ પરીક્ષા કરે છે. અને અહીંયા મહારાજે લખ્યું ભગવાન દુઃખ દે, કસોટી કરે, કપરી સ્થિતિઓમાં મૂકે. વર્તમાન પરિસ્થિતિમાં ચારે બાજુ દ્રષ્ટિ કરીએ ને તો આપણને આવું વાતાવરણ દેખાય કે ભગવાનની આજ્ઞાનું પાલન કરીએ છીએ, ભગવાનને સર્વસ્વ સમર્પિત કર્યું છે, છતાંય ભગવાન કેમ દુઃખ દે છે, એવો મનમાં પ્રશ્ન ઘણાને ભક્તોને થાય છે. પણ મહારાજે અહીંયા આગળ વચનામૃતના એ પ્રશ્નનો જવાબ આપ્યો છે કે ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને ભગવાનના દાસ થઈને રહીશું અને એમ કરતા ભગવાન આપણને વધુ દુઃખ દેશે તો ભગવાન પણ પોતે આપણને વધુ આપણે વશ થઈ જશે. શા માટે? જે પોતે ભક્ત વસલ છે અને કૃપાના સિંધુ છે. ભગવાન આપણી કસોટી કરવા, પરીક્ષા કરવા, આપણી શ્રદ્ધા ધૈર્ય ધીરજની પરીક્ષા કરવા માટે કદાચ જીવનની અંદર દુઃખ આવે. અહીંયા ભાવ એટલો છે વાલા ભક્તો, વચનામૃતની અંદર મહારાજ એમ કહે છે કે સાંસારિક સુખ દુઃખના કારણે પોતાના ધર્મ અને ભગવાનની અંદર વિશે જે આપણી શ્રદ્ધા છે એમાં ફેર પડવો જોઈએ નહીં. જો એમાં સાંસારિક સુખ દુઃખને જોઈને, ભૂખ તરસને જોઈને, માન અપમાનને જોઈને જો આપણી શ્રદ્ધાની અંદર, વિશ્વાસની અંદર, ભગવાનના આજ્ઞાના આચરણની અંદર, આજ્ઞાને અનુસરવાની અંદર, અહીંયા ભગવાનને સર્વસ્વ અર્પણ કરીએ. સર્વસ્વ અર્પણ કર્યું એટલે કેવળ શરીર નહીં, કેવળ સંપત્તિ નહીં, પણ મન, બુદ્ધિ, ઇન્દ્રિયો તમામ, એટલે કે પરમાત્માને ગમતા અને ભગવાનને સર્વસ્વ સમર્પિત કર્યું છે, એટલે પછી પોતાનો અલગ ભાવ રહેતો નથી, પોતાનો જુદો, કામનાઓ સંકલ્પો જુદા રહેતા નથી. ભગવાનનો સંકલ્પ એ જ મારો સંકલ્પ, ભગવાનની આજ્ઞા એ જ મારું આચરણ, ભગવાનના જે ગમતું છે એ જ મને ગમતું છે, એ જ મારી પ્રસન્નતા. આવી રીતે ભાવના થઈને જયારે સર્વસ્વ સમર્પ, સર્વસ્વમાં બધું આવી જાય. સર્વસ્વ એટલે ઘણા એવું કે મિલકતો આપી દઈએ, બંગલા આપી દઈએ, પોતાના શું કહેવાય સંપત્તિ આપી દઈએ, એ સર્વસ્વ નથી આપ્યું. પણ જ્યારે પોતાના સ્વભાવ, પોતાના કુટેવો, પોતાના સ્વાર્થ, પોતાના સંકલ્પ એ પણ જ્યારે પરમાત્માને સમર્પિત કરીએ છીએ, મન બુદ્ધિ ઇન્દ્રિયો અંતકરણે સહિત જ્યારે ભગવાનને સમર્પિત થઈએ છીએ, ત્યારે સમર્પિત થયા સર્વસ્વ સમર્પિત કર્યું કહેવાય. અને એ સમર્પિત કર્યાનું લક્ષણ કેવું હોય? બલિરાજાનું દ્રષ્ટાંત મહારાજે દીધું કે ભગવાને એની પાસે 14 લોક લઈ લીધા, એની પાસે સર્વસ્વ લઈ લીધું, એને પાતાળમાં ઉતારી દીધો, એને બંધન કર્યું, તો પણ એનું મન વિચલિત થયું નહીં. અને ભગવાનને પાસે ભગવાનની પ્રાપ્તિની અપેક્ષા રાખી તો આજે એનું નામ શાસ્ત્રોની અંદર અમર થઈ ગયું. એના બદનો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ આજે પૂજાના પ્રારંભની અંદર કંકણ બંધન વખતે એનું એને યાદ કરવામાં આવે છે, એના દાનને યાદ કરવામાં આવે છે, એની ભક્તિને યાદ કરવામાં આવે છે. અને આજે પણ ભગવાન દેવ શયની એકાદશીથી દેવઉઠી એકાદશી સુધી, પ્રબોધની એકાદશી સુધી ભગવાન એ બલિરાજાના દરવાજે આજે ઉભા છે. આજે એ પ્રસંગ આપણને બતાવે છે જેમ બલિરાજાએ પોતાનું સર્વસ્વ અર્પણ કરીને એમાં શંકા ન કરી અને સમર્પિત થયા, એની પ્રમાણે આપણે પણ જો એવું કરીશું અને એવું કરતા થકા જો ભગવાન આપણને વધુ દુઃખ દે, જીવનની અંદર કદાચ કસોટી કરે, તો પણ ભગવાન પણ પોતે આપણને વશ થઈ જશે. જેવું આપણને દુઃખ દેશે ને છતાંય એ વશ એને થશે, દુઃખ દેવા છતાંય આપણે જયારે આચરણમાં ધર્મ આચરણની અંદર નિષ્ઠાની અંદર ધીરજ રાખશું તો અહીંયા સમજવા જેવું છે વાક્યને. તમે પૂર્ણ જો બંનેનો સમન્વય કરીને સમજો તો આનો અર્થ એમ સમજાશે, એમ કરતાંય ભગવાન આપણને વધુ દુઃખ દેશે તો ભગવાન પણ પોતે આપણને વશ થઈ જશે. એટલે ભગવાન જેને દુઃખ દે એને વશ થાય એવું ન હોય, નહીતર કેવું થાય, જેને જે વધારે દુઃખી હોય તો ભગવાન એને એટલા વશ હોય એમ એનો અર્થ થાય ને, પણ એનો અર્થ એવો નથી. જો અહીંયા આગળ બહુ સુંદર વાત, આ આખી પંક્તિને આપણે જો સાથે વાંચીએ, એવી રીતે આપણે પણ બીજી સર્વે વાસનાને ટાળીને, પહેલો ગુણ સર્વે વાસના ટાળવી, જગત સંબંધી, વિષય સંબંધી, ભોગ સંબંધી સર્વે વાસના સંકલ્પોને ટાળવા, અને ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને, બીજું લક્ષણ, ભગવાનને સર્વસ્વ મન બુદ્ધિ અંતકરણ ઇન્દ્રિયો સહિત, દેહી અને સંપત્તિ તો આદિ જે પોતાની શક્તિ પ્રમાણે કરીએ એ તો કરીએ જ છીએ, પણ અંતર્મનથી સર્વસ્વ ભગવાનને સમર્પિત થઈને, સમર્પિત થવાનો અર્થ થાય એમની અનુવૃત્તિમાં, ભગવાનના અનુવૃત્તિમાં થઈ જવું, ભગવાનને આધીન થઈ જવું, સમર્પણનો ભાવ જ એ છે કે ભગવાનને અનુવૃત્તિમાં થઈ જવું, એમને ગમતામાં વર્તી જવું, અને એવી રીતે સર્વસ્વ અર્પણ કરીને, એટલે બીજો ગુણ. ત્રીજો, ભગવાનનો દાસ થઈને રહીશું, દાસાનું દાસ થઈને ભગવાનને જ્યારે વર્તું એટલે ત્યાં સ્વામી ભાવ, સ્વામી હોય ને એટલે હુકુમ કરવાની ભાવના થાય, અને દાસ ભાવ હોય ને એટલે હુકુમનું પાલન કરવાની ભાવના હોય, સેવા કરવાની ભાવના હોય. અહીંયા આગળ મહારાજ કે ભગવાનના દાસ થઈને રહીશું એટલે ભગવાનના સેવક પરાયણ જીવન જીવશું, સ્વામી સેવક ભાવ. સ્વામી ભગવાન પરમાત્મા છે, હું ધણી નથી, હું કોઈને હુકુમ કરવા અધિકારી નથી, મારે તો હુકુમનું પાલન કરવાનું છે, એવો ભાવ લાવી, દાસનો ભાવ લાવીને રહીશું. અને એમ કરતા, ચોથો ગુણ મહારાજે કીધું, એમ કરતા ભગવાન આપણને દુઃખ દે. જો આવું કરતા આપણે આચરણ કરવાનું છે, વાસનાને ટાળવાની છે, ભગવાનને સમર્પિત થઈને રહેવાનું છે, ભગવાનના દાસ થઈને રહેવાનું છે, પોતાની ભગવાનની બાંધેલી મર્યાદાની અંદર પોતાનું જીવન સમર્પિત કરીને રહેવાનું છે, અને એવું આચરણ કરતા કરતા જો દુઃખ આવે, અને દુઃખ આવ્યા છતાં પણ એ આચરણની અંદર વિક્ષેપ ન પડે, જે સદાચરણ જે છે એ નિષ્ઠા છે, જે વાસના ટાળી છે, એ સર્વસ્વ અર્પણ કરેલું છે, ભગવાનના દાસ થવાની જે ભાવના છે, એવી ભાવનાની અંદર દુઃખ આવ્યા પછી પણ વિક્ષેપ ન પડે, એની અંદર મન વિચલિત ન થાય, સ્થિર રહે, એવું જ્યારે આપણા જીવનની અંદર જીવન ભગવાન જોવે તો ભગવાન પણ પોતે આપણને વશ થઈ જશે, તો ભગવાન આપણને વશ થશે. સંપૂર્ણ વાક્યની અંદર આ રીતે એનો અર્થ સમજવો, એ રીતે ભગવાન આપણને વશ થશે. શા માટે? કારણ કે ભગવાન ભક્ત વત્સલ છે, એ ભક્તની ભાવના જોવે છે, કૃપા સિંધુ છે. તે જેને, પછી આગળ મહારાજ કહે છે, તે જેની પોતાને વિશે અતિ દ્રઢ ભક્તિ દેખે તેને પોતે આધીન થઈ જાય છે. ભગવાન કેવા કરુણા નિદાન છે કે જે જીવાત્માને પોતાને વિશે, પોતાને એટલે ભગવાનને વિશે, સ્વ વિશે નહીં, જીવાત્મા પોતાને વિશે નહીં, જીવાત્માને ભગવાનને વિશે, ભગવાનને પોતાને વિશે જોવે, એટલે અહીંયા લખ્યું તે જેને પોતાને વિશે, ભગવાનને પોતાને વિશે અતિ દ્રઢ ભક્તિ દેખે, અતિ દ્રઢ એવી ભક્તિ દેખે તેને પોતે આધીન થઈ જાય છે. સ્વતંત્ર હોવા છતાં પણ એ ભક્તને આધીન એ ભગવાન થઈ જાય છે. પછી તે પ્રેમી ભક્ત, તે પ્રેમી ભક્તિએ યુક્ત જે, તે પ્રેમ ભક્તિએ યુક્ત જે ભક્તનું મન, તે મનરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે. ભગવાન શેના બંધાય છે? આ વાત બહુ સમજવા જેવી છે. ઘણા પોતાના સાધનોને એના જોરે કરીને, સંપત્તિના જોરે કરીને, દાનના જોરે કરીને ભગવાન બાંધે છે. પણ અહીંયા મહારાજ કહે છે કે ભગવાન એ દ્રઢ ભક્તિ દેખીને બંધાય છે. તમારી જે શ્રદ્ધા, ભક્તિ, પ્રેમ અને ભગવાન પ્રત્યેનો અનન્ય નિશ્ચય, એના જોડે ભગવાન બંધાય છે. પછી તે પ્રેમી, તે પ્રેમ ભક્તિએ યુક્ત જે ભક્ત, તેનું મન, તે મનરૂપી દોરી, ભગવાન જે ભક્તનું મન છે એ મનરૂપી જે દોરી, એ દોરીએ કરીને બંધનમાં આવે છે. અને પછી છૂટવાને સમર્થ થતા નથી. ભગવાન સ્વતંત્ર હોવા છતાં પણ ભક્તના પ્રેમને તાતણે જ્યારે બંધાય છે, જેમ ગોપિકાઓના પ્રેમને તાતણે બંધાણા, જેમ ગઢપુરવાસીઓના પ્રેમને તાતણે બંધાણા, દાદાના પરિવારના પ્રેમને તાતણે બંધાણા, જેમ બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળન સ્વામીના પ્રેમને તાતણે મહારાજ બંધાણા, એવા ભક્તને જ્યારે ભગવાન પ્રેમને તાતણે બંધાય છે, પછી એ ભગવાન પોતે એ છૂટવા સમર્થ થતા નથી. પોતે સમર્થ છે પણ થતા નથી, એ ભગવાન એને વશ થઈને. કેમ? કારણ કે ભક્ત વત્સલ છે, કૃપા સિંધુ છે, અને એટલા માટે ભગવાને એને એટલા વિવશ થઈ ગયા છે. વશનો અર્થ વિવશતા, કે ભગવાનને બીજો વિકલ્પ વિચારવાનો એવો અવસર નથી. ભગવાનને ભક્તિથી જોઈને એટલા તૃપ્ત ભગવાન પ્રફુલ્લિત છે કે ભક્તથી પછી છેટા રહેવા પોતે ઈચ્છતા જ નથી. અને વચનામૃતમાં પણ મહારાજે આગળ આ વાત સમજાવી છે. મહારાજ કે જે જીવાત્મા અમારી આજ્ઞામાં રહેતો હોય, એ કાશી બુરાનપુરે કરીને ભલે રહેતો હોય, પણ જેમ એ અમારા વગર ક્ષણ માત્ર રહી શકતો નથી, એમ અમે પણ એના વગર ક્ષણ માત્ર રહી શકતા નથી. એ રીતે ભગવાન તે છૂટવાને સમર્થ થતા નથી. માટે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે, કસણી એટલે કસોટી, દુઃખની કસોટી વાળા ભક્તો, આ વર્તમાન પરિસ્થિતિની અંદર દરેક ભક્તો જે ભગવાન સ્વામિનારાયણને અનુસરે છે અને જે અત્યારે ધર્મ અને સત્યના સિદ્ધાંતની અંદર રહે છે, ને આ વચનામૃતમાં મહેરબાની કરીને શ્રીજી મહારાજના શબ્દો છે, એને વારંવાર વાંચજો અને વાકડજો. મહારાજે લખ્યું, માટે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થયું જોઈએ. ચિંતાને મૂકો, ક્લેશને મૂકો, દુવિધાને મૂકો, ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખો. ભગવાન જે કરશે સારા માટે કરશે, પણ આચરણ કયું કરજો? ભગવાનમાં વિશ્વાસ રાખી. જેમ ઉપર મેં સમજાવ્યું કે ભગવાન દુઃખ દે તો ભગવાન વશ છે, તો દુઃખ દેવાથી વશ નથી થતા, પણ દુઃખની અંદર પણ આપણી શ્રદ્ધા અને વિશ્વાસ જો આપણો સ્થિર રહેશે, ધીરજ આપણી સ્થિર રહેશે, તો ભગવાન વશ થશે. અહીંયા ભગવાન સ્વામિનારાયણ એ જ વાત સમજાવે છે, જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થયું જોઈએ. જે ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ મારો મારે વશ થશે, અને પણ માત્ર મુજથી છેટા છેટે નહીં રહે. એવું ભગવાનની કૃપાનું, પ્રસાદનું અનુભવ કેવો હોય, કે તો પ્રાપ્તિનું શ્રેષ્ઠતા કેવી હોય, કે ભગવાન જેમ જેમ આપણને કસણીમાં રાખે અથવા તો કસોટીની અંદર ભગવાન ઉતારે, દુઃખ દે, તો એવા દુઃખની પરિસ્થિતિની અંદર ભગવાનની અંદર જે આપણો વિશ્વાસ છે, ભગવાનના વચનની અંદર જે વિશ્વાસ છે, સૌથી વિશેષ હું પૂર્વ વચનામૃતના ભાગથી, પૂર્વ ભાગથી અંદર જો આપણે જોઈએ તો ભગવાનનો જે આશ્રય છે, અહીંયા મહારાજે ત્રણ વખત અલગ અલગ પ્રસંગોની અંદર આ મહિમા સમજાયો. સિદ્ધિઓના માટે પણ ભગવાને એક વખત વચનામૃતમાં કીધું કે સિદ્ધિ કોને આવે છે? જેને ભગવાનનો નિશ્ચય છે એને આવે છે. એટલે સિદ્ધિ પ્રાપ્તિ માટે નિશ્ચય જરૂરી છે. આત્મનિષ્ઠાની દ્રઢતાથી મોક્ષ પ્રાપ્ત ન થાય, પણ ભગવાનના ધામને મહાસમુદ્ર તરવા માટે શું જોઈએ? ભગવાનનો આશ્રય જોઈએ. અને ત્રીજી જગ્યાએ મહારાજે વચનામૃતની અંદર આ વાતની નોંધ લીધી કે બલિરાજાને આ જ્ઞાન થયું હોવા છતાં પણ કે મારું સર્વસ્વ લૂંટાઈ રહેશે, મારું લઈ લેશે, મને છેતરીને આ બધું લઈ જવા આવ્યા છે, પણ છતાંય પોતાનો જે ભક્તિભાવ હતો, પોતાની સમજણ, ધર્મપરાયણતા, જેને પોતાનું કર્તવ્ય હતું, એ કર્તવ્યમાંથી ક્ષણ માત્ર પણ ચલાયમાન ન થયા અને ભગવાનને સમર્પિત સર્વસ્વ કરી દીધું. સર્વસ્વ સમર્પિત એટલે શરણાગતિ. ત્રણ જગ્યાએ મહારાજે આ વચનામૃતની અંદર શરણાગતિનો મહિમા સમજાવ્યો. અને મહારાજે એવું ચોથું અહીંયા આગળ વાત સમજાવી, કઠણ પરિસ્થિતિની અંદર સહજતામાં શરણાગતિની મહિમાની વાતો દરેક કરતા હોય. જ્યારે સારું બધું ચાલતું હોય ને ત્યારે તો દરેક વાત કરતા હોય, ભગવાનની કૃપા, ભગવાનના આશ્રય છે, ભગવાનને કોણ આમાં અમને કરે છે. કઠણ પરિસ્થિતિ અંદર એ સમજાણે ને કે ભાઈ ભગવાનને આશ્રય બેઠા છીએ, ત્યારે એ આશ્રયનો મહિમા સાચો સમજ્યો કહેવાય. અહીંયા ભગવાન એમ કહે છે, સમજણ કેવી હોવી જોઈએ? માટે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઈએ. જે ભગવાન જેમ જેમ મને દુઃખ દેશે, વધુ દુઃખ દેશે, વધુ દુઃખ દેશે એટલે ભગવાન રાજી નહીં થાય, પણ વધુ દુઃખની અંદર આપણું આચરણ જો સ્થિર હશે, આપણી મતિ સ્થિર રહેશે, આપણી ભક્તિ સ્થિર રહેશે, આપણો વિશ્વાસ સ્થિર રહેશે, તો એ વિશ્વાસને જોઈ તેમ તેમ વધુ મારે વશ થશે. તેમ તેમ ભગવાન મારે વધુ રસ હશે અને પળ માત્ર મુસ્તી છેટા, જેમ બલિરાજાથી ભગવાન વશ ઇન્દ્રિયાન પળ માત્ર છેટે નથી રહેતા, એમ ભગવાન પણ આપણાથી પળ માત્ર છેટે રહેશે નહીં. એવી રીતે એને સમજણ રાખી અને આચરણની અંદર એ વસ્તુને મૂકવી, એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય તેમ તેમ અતિ રાજી થવું, પણ કોઈ રીતે દુઃખ દેખીને, અથવા તો મહારાજ અહીંયા આગળ સાવધાન કર્યા, કોઈ રીતે દુઃખ દેખીને અથવા તો દેહના સુખ સારું પાછો પગ ભરવો નહીં. આપણા નંદસંતોએ કીર્તનમાં બહુ સુંદર પંક્તિ ગાઈ છે, હોરે હોરે યુદ્ધે ન ચડીએ, અને ચડીએ તો કટકા થઈને પડીએ, વરીએ તો નટવરને વરીએ, નહીં તો જીવન આપણું વ્યર્થ છે. આ ભગવાન નંદસંતોએ જે કીર્તનમાં વચનામૃતના શબ્દોની અંદર મહારાજે એ જ વાત આપણને સમજાવી. મહારાજ કે એમ સમજીને એવી દ્રઢતા વિશ્વાસથી ભગવાન કદાચ આપણું સર્વસ્વ કદાચ સાંસારિક દ્રષ્ટિએ લઈ લે, છીનવી લે, હા તો ભલે છીનવી લે, પણ મારે ભગવાનને છોડવા નથી, તો ભગવાન પલ માત્ર પણ મારાથી દૂર નહીં થાય. આવી ભાવના રાખીને પોતાના આચરણની અંદર ધર્મપરાયણતા, ભક્તિપરાયણતા, પ્રેમલક્ષણા ભક્તિ અને ભગવાનને સર્વસ્વિત સમર્પિત કરીને શરણાગતિ, એને દ્રઢ કરીને, આશ્રયને દ્રઢ કરીને રાખવો, આ જીવનના મૂલ્યો છે અને એ જ જીવનને ભવસાગર તરવાની અંદર ઉપયોગી થવાના છે. બાકી સંસારની સિદ્ધિઓ કદાચ સંસારિક દ્રષ્ટિ આપણને સુખ આપશે, પણ મોક્ષ માર્ગની અંદર તો બાધારૂપ જ બનવાની છે, સિદ્ધિઓ આડી જવાની છે. એટલે એવી સિદ્ધિઓનું ગુમાન ન કરવું, સિદ્ધિઓ કરતા પરમાત્માની કૃપાની પ્રાપ્તિ કેમ થાય, ભગવાન આપણને વશ કેમ રહે, એ અનુસંધાન રાખીને જો સમજણ રાખીએ તો આપણા આચરણની અંદર શુદ્ધતા આવે. અને એવા આચરણની શુદ્ધતામાં જો રહીશું તો મહારાજ એવું લખે છે, એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય તેમ તેમ અતિ રાજી થવું, પણ રાજી થવું કારણ કે ભક્તિ વધારવી, રાજી થવાનો અર્થ એવો નથી કે પછી કંઈ કરવું નહીં, ભક્તિ વધારવી, ભક્તિને વધારવી, પોતાની શ્રદ્ધાને વધારવી, દ્રઢ કરવી, વધારે દ્રઢ કરવી, ભગવાને જે કર્યું સારા માટે કર્યું વિશ્વાસ રાખવો, વિશ્વાસને વધારવો, મજબૂત કરવો, અને અતિ રાજી થવું, પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા તો દેહના સુખ સારું પાછો પગ ભરવો નહીં. એવી રીતે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર આપણને સુંદર અહીંયા આગળ વાત કરી છે. બલિરાજાનું મહારાજે સુંદર દ્રષ્ટાંત આપ્યું છે, વાહણનું સુંદર દ્રષ્ટાંત આપી. આ ત્રણેય પ્રસંગને જો આપણે સમગ્ર એક સાથે જો વિચારીએ તો એક મહારાજ આપણને ઉપદેશ આપે છે કે ભગવાનના આશ્રયની અંદર જીવાત્માને હર હંમેશ રહેવું જોઈએ, પોતાના આચરણની અંદર ચલાયમાન ન થવું જોઈએ. સિદ્ધિઓ મળે કે ન મળે, સિદ્ધિઓ આપણું હેતુ નથી, ભગવાનનો રાજીપો આપણો હેતુ છે, અને મોક્ષની પ્રાપ્તિ માટે એ આશ્રય જ આપણને ઉપયોગી થવાનો છે. તો એને અનુસરીને કદાચ સુખ આવે, દુઃખ આવે, દેહનું આપણને કદાચ સંસારિક કોઈ પરિસ્થિતિઓની અંદર ઉતાર ચડાવ આવે, તો એવાથી વિચલિત થવું નહીં, પાછો પગ ભરવો નહીં, એટલે વિચલિત થવું નહીં, અને ભગવાનનો જે બાંધેલો માર્ગ છે, ભગવાને ચીંધેલી જે આજ્ઞા છે, એને જ કાયમ અનુસરતું રહેવું, ભગવાનના માર્ગની અંદર એ જ મોક્ષનો શ્રેષ્ઠ ઉપાય છે. એવી રીતે અહીંયા સુંદર વચનામૃતને આપણે સમજ્યા. ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને પણ જે મહારાજે છેલ્લા શબ્દોની અંદર આપણને જે કીધું છે, ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ ને વધુ મારે વશ થશે અને પણ માત્ર મારાથી છેટા નહીં રહે, એવું સમજીને, આવું સમજણ છે, એવું સમજીને મહારાજ શું આચરણ કરવાની આજ્ઞા કરી છે, એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય તેમ તેમ અતિ રાજી થવું, પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારું પાછો પગ ભરવો નહીં. આપણે ભગવાનને એ જ પ્રાર્થના કરીએ, મહારાજ આપ કદાચ કસણી કરો, આપ અમારી કસોટી કરો, આપ અમારી પરીક્ષા કરો, આપ અમને સિદ્ધિઓ આપીને પરીક્ષા કરો કે દુઃખ આપીને પરીક્ષા કરો, પણ આ પરીક્ષાની અંદર અમારા હૃદયની અંદર બળ બનીને રહેજો, અમારા હૃદયની અંદર ધીરજ બનીને રહેજો. અમને જીવનની અંદર મહારાજ ક્યારે અમારું ધીરજ ખૂટે નહીં, આપનામાં શ્રદ્ધા અને વિશ્વાસ ખૂટે નહીં, સંસારિક સુખ દુઃખ એ અમારા માટે ગૌણ થઈ જાય, અને આપની આજ્ઞા અને આપનું વચન, આપના સ્વરૂપની અંદર અમારું હેત, અમારો પ્રેમ. મેં પૂર્વે પણ વાલા ભક્તો વચનામૃતની અંદર સમજાવ્યું હતું પ્રેમનું લક્ષણ શું છે. મહારાજે વચનામૃતની અંદર બહુ સુંદર આપ્યું છે, મહારાજ કે જેને પ્રેમ હોય ને એ પોતાને પીવું ને, એટલે પોતાના પ્રિયતમને ન ગમતું હોય ને એવો સંકલ્પ પણ ન કરે. ભગવાનની જેને ભગવાન સાથે લગ્ન લાગી હોય એ ભગવાનને ન ગમતું હોય, ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ કરવાનો સંકલ્પ પણ ન કરે, એ પ્રેમનું લક્ષણ છે. અને અહીંયા પણ મહારાજે શું કીધું કે એવી પ્રેમ ભક્તિ યુક્ત ભક્તનું મન હોય તે મનરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે. એવી પ્રેમયુક્ત, આવી પ્રેમ સહિત જયારે ભગવાનના આશ્રયની અંદર જીવાત્મા હોય અને એ રીતે જયારે આચરણની અંદર રાખે ત્યારે સંસારિક દુઃખ આવે કે સુખ આવે એનાથી ડરે નહીં, અને પોતાના કર્તવ્યની અંદર જયારે રહે, પોતાના ગુરુ શુક્રાચાર્ય જીવે કદાચ અવરોધ ઉભા કરવા આવશે, હા કે આ દાન ન દેવાય, આ કર્મ ન કરાય, આપણે તો આપણું ધાર્યું કરાય, તો એવા વચનની અંદર ન મોહાવું, પણ ભગવાનને રાજી કરવાના લક્ષ્યની અંદર, પોતાના ધર્મની અંદર રહેવું એ અહીંયા ભાગવતજી આપણને દ્રષ્ટાંત દે છે. અને એ રીતે અહીંયા આગળ વચનામૃતની અંદર પણ મહારાજે કીધું કે એ રીતે આપણે રહીને જો કરશું તો ભગવાન આપણા ઉપર જરૂર આપણને વશ થશે અને પળ માત્ર આપણાથી છૂટા નહીં રહે. તો આજે ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે અમારા સૌના જીવનની અંદર મહારાજ આવી ધીરજ આપે, સમજણ આપે અને આવું બળ આપે કે જેથી કરીને આપ અમારા લક્ષ્યની અંદર કાયમ માટે છો અને રહો. આપની મૂર્તિ, આપનું સ્વરૂપ અને આપનું સાનિધ્ય એ પળ માત્ર અમારાથી છેટે રહે નહીં એવી અમારા ઉપર કરાયમ કૃપા કરજો. અને એ જ અમારી સૌથી શ્રેષ્ઠ પ્રાપ્તિ છે અને એ જ અમારું લક્ષ્ય છે, એ જ ધ્યેય છે. એ રીતે ભગવાન સૌ પર બુદ્ધિ શક્તિ ભગવાન સૌને આપે એવી પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌ હરિભક્તોને હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ આપી આપણે વચનામૃતને અહીંયા પૂર્ણ કરીએ. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 61મું સહેજાન સ્વામી મહારાજ.